राधे मेरी स्वामिनी, मैं राधे को जन्म जन्म मोह दीजियो, श्री वृंदावनवास। राधा तू बड़ भागिनी, कौन तपस्या की, तीनों लोक के नाथ है, सोते रो आधी। जय राधा माधव कुंज बिहारी, जय
राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज बिहारी,
गोपी जन वल्लभ गिरिवर धारी,
गोपी जन वल्लभ गिरिवर धारी,
गोपी जन यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यमुना तीरवन जाई, यमुना तीरवन जय राधा माधव कुंज बिहारी,
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 जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवर धारी,
गोपी जन वल्लभ गिरिवर धारी,
यशोदानंदन ब्रज जन रंजन,
यशोदानंदन ब्रज जन रंजन,
यशोदानंदन जन रंजना। जनरंजन
Gopal.
गोपाल नंदन
देवा
देवन में कृष्ण बड़े हैं,
सब देवन में कृष्ण बड़े हैं,
कृष्ण बड़े हैं, 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 कृष्ण बड़े हैं।
जय सितारों में चंदा गताभिषेकत तथा नममले वनवास दुखत मुखाम्बुज श्री रघुनंदनस्य मे सदास्तु सामन जो मंगल प्रदा नीलांबुज मलकोमलांगम सीता समारो पितवाम भागम आणो महाशा यत चारुचापम नमामि रामं रघुवंशनाथं नमामि रामं रघुवंशनाथं नमामि रामं रघुवंशनाथम श्री राम जय राम जय जय राम। बधा लोग प्रेम थी बोले श्री राम जय राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय राम जय जय राम। राम जय राम जय जय राम।
श्री 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 राम
श्री राम जय राम जय जय
राम
रघुपति राघव राजा राम
रघुपति राघव राजा राम
रघुपति राघव राजा राम
रघुपति राघव राजा राम
पतित पावन सीता राम पतित पावन सीताराम
पतित पावन सीताराम
श्री राम जय राम जय जय राम
श्री राम जय राम
दशरथ नंदन राजा राम दशरथ नंदन राजा राम
दशरथ नंदन राजा राम
कौशल्या नंदन सीता राम
कौशल्या नंदन सीता राम
कौशल्या नंदन सीता राम श्री राम जय राम जय जय राम
श्री राम जय राम जय जय राम
श्री राम जय राम जय जय राम
श्री राम जय राम जय जय राम
श्री राम जय राम जय जय राम
श्री राम जय राम जय जय राम
श्री राम जय राम जय राम
जय राम जय जय राम
रघुपति राघव राजा राम पतित पावन सीता राम
रघुपति राघव राजा राम पतित पावन सीता राम
रघुपति राघव राजा राम पतित पावन
सीताराम
राजा राम पतित पावन सीताराम
राजा राम राजा राम पतित पावन सीताराम
राजा राम राजा राम पतित पावन सीता राम
राजा राम राजा राम पतित पावन सीता राम
रघुपति राघव राजा राम पतित पावन सीता राम रघुपति राघव राजा राम पतित पावन सीता राम
रघुपति राघव राजा राम पतित पावन सीता राम
राजा राम राजा राम पतित पावन सीता
राम
राजा राम राजा राम पतित पावन सीता
राम राजा राम पतित पावन सीता
राम रघुपति राघव राजा राम पतित पावन सीता
राम
हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे
हरे कृष्ण
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे
जय जय प्रभुपाद 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 प्रभुपाद
जय जय प्रभुपाद 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 प्रभुपाद
श्री राधा गिरधारी भगवान की श्री रामचंद्र भगवान की श्रील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णववांश्च श्रीरूपं सग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितंश्च हे कृष्ण करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्ययेवश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। यम ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुत स्तुवन्ति दिव्येस्तवे वेदे सांगपत्क्रमोपनिषदे गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः। हरे कृष्ण। तो आप सब भक्तों नु प्रेम वल्लभ चैरिटेबल ट्रस्ट तरफ थी आ प्रेम वल्लभ गौ सेवा जीव दया ना आयोजन तरफ थी आजना पवित्र दिवस में हार्दिक स्वागत करिए छे। आजे परम पवित्र दिवस छे कारण के आजे बोल चौथ छे। तमे बधा जाणता हशो, बधा लोको आजना दिवसनी महिमा जाणे छे कि केवी रीते एक वहुए वाछड़ाने खाणीमां खूंदी नाख्यो, पण गाय माताની असीम कृपाथी એમની સેવાથી અને આજના વ્રતના કારણે મરેલું વાછડું પણ જીવિત થયું। ગાયની ભક્તિ ગાયની સેવાની આ મહિમા છે। વાસ્તવમાં આપણા ભારત વર્ષમાં ગૌ સેવાને બહુ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે। ભારત વર્ષમાં ગાયનું સ્થાન બહુ મહત્વપૂર્ણ છે, પરંતુ દુઃખની વાત એ છે કે આજના સમયમાં ગો હત્યા વધારે ને વધારે વધી રહી છે। દિવસે દિવસે પ્રતિદિન પ્રતિદિન ગો હત્યાનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે, અને ગો હત્યા વધવાના કારણ બે છે। એક કે આજના લોકો ગાયની મહિમા નથી જાણતા, અને બીજું આજના લોકો ગાયથી મળવાના ફાયદા નથી જાણતા। ગો હત્યાનું કારણ ગાયની મહિમાનો અભાવ, ગાયની મહિમા નથી જાણતા, અને બીજું ગાયથી જે ફાયદા થઈ રહ્યા છે એ ફાયદાના વિશે કોઈ અવગત નથી। તો આ પવિત્ર દિવસે આપણે બધા લોકો એકત્રિત થયા છીએ, તો ગાય માતાના પવિત્ર ઉત્સવમાં સૌ પ્રથમ આપણે ગાયની મહિમા અને ગાયથી શું ફાયદા થાય છે એ જાણશું। જોવામાં આવે તો ગાયથી અસંખ્ય અસંખ્ય ફાયદા થાય છે, ગાયની અસંખ્ય મહિમા છે। આખો દિવસ પણ જો હું એક ધારો બોલતો રહું છતાં પણ ગાયની મહિમાનું વર્ણન ન થાય। આખું અઠવાડિયું, આખું મહિનો, આખું વર્ષ એક ધારું જો કોઈ બોલતા રહે છતાં પણ ગાયની મહિમાનું કોઈ વર્ણન ન કરી શકે। છતાં આપણે બહુ ઓછા સમયમાં પ્રયાસ કરશું કે વધારે ને વધારે ગાયની મહિમા જાણી શકીએ। ગાયની મહિમા અનેક લોકો તો ગાય જ છે, પણ અનેક અનેક વેદ શાસ્ત્ર અને પુરાણોમાં પણ ગાયની મહિમા ગવાઈ છે। તમે બધા જાણો છો વેદ વ્યાસજીએ ચાર વેદની રચના કરી, સામવેદ, ઋગ્વેદ, અથર્વવેદ અને યજુર્વેદ। તો ઋગ્વેદમાં સાક્ષાત ભગવાન વેદ વ્યાસજી કહે છે કે ગોસ્તુ માત્રા ન વિદ્યતે, સંસ્કૃતનો આ મંત્ર છે, શ્લોક છે, જો કોઈ સંસ્કૃત જાણતું હશે તો પ્રકટ આનો અર્થ છે, ગોસ્તુ, ગાય જેવી માત્રા ન વિદ્યતે, ગાય જેટલી જેટલા ફાયદા કરાવે અને ગાય જેટલું આપણને આપે છે આ સંસારમાં ગાય જેટલી વસ્તુ કોઈ નથી આપી શકતું. સગા માં અને બાપા પણ ગાય જેટલી વસ્તુ કોઈ નથી આપી શકતા. તમે જુઓ કે સગી માં કોઈ પુત્રને એક વર્ષ બે વર્ષ સુધી દૂધ પીવરાવે, વધીન ત્રણ વર્ષ, આજની માતા તો પાંચ મહિના તો માંડ માંડ, પણ ગાય માતા આખું જીવન પર્યંત એના બાળકોને દૂધ પીવરાવે. ગોસ્તુ માતા ન વિદ્યતે ઋગ્વેદ નો આ મંત્ર છે કે ગાય જેવા, ગાય જેટલી મહિમાવાન છે એટલું આ સંસારમાં કોઈ નથી. હજુ એક શાસ્ત્રમાં કહેવાયું છે કે ગાવો નો પરમા મિતા, ગાય આપણી પરમ મિત્ર છે. આ સંસારમાં મિત્રો તો ઘણા બધા છે. તમે જુઓ કે એક કહેવત છે, શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર હજાર. તમે શેરીમાં હાલતા જતા હો ને તો સંબંધ તરત થઈ જાય. પાનના ગલ્લે ઉભા હોય, બે વાત થઈ હોય તો તરત દોસ્તી થઈ જાય, મિત્રતા થઈ જાય. અને પુરુષોને તે મિત્રતા કરતા વાર લાગે, પણ માતાઓમાં તો તરત. બે સ્ત્રી રસ્તામાં મળી તો એક સ્ત્રી બીજી સ્ત્રીને પૂછ્યું, તમે કયા ગામના? તોલી સ્ત્રી કીધું, હું જુનાગઢની. અચ્છા, તો આપણે બે બેન. તોલી પૂછ્યું, હું? તમે જુનાગઢના છો? નહીં, જુનાગઢની ઘંટી મારા ઘરે છે. લ્યો, ઘરઘંટીના સંબંધ કાઢે. તો મિત્ર તો આ સંસારમાં બહુ ઘણા ઘણા છે, પણ ગાય જેવા મિત્ર કોઈ નથી. સંસારમાં મિત્રની સંખ્યા ઘણી, પણ સુખનો સમય હોય ત્યારે મિત્ર આપણી સાથે રહે, અને જ્યારે આપણા જીવનમાં દુઃખનો સમય આવે ત્યારે દેખાય નહીં, મળે નહીં, હામોય ન આવે. પણ ગાય માતા પોતાનું જીવન આપી દે આપણા જીવન બચાવવા માટે, આપણા માટે. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે રામ, હરે રામ. તો ગાયની મહિમા અત્યંત છે. તમે ગણતા રહેજો, પેલી ગાયની મહિમા ઋગ્વેદમાં કીધી કે ગાય જેવી આપણને ફાયદા કરાવે એવું કોઈ નહીં. બીજી ગાયની મહિમા પુરાણમાં કીધી કે ગાય જેવું મિત્ર કોઈ નથી. ત્રીજી ગાયની મહિમા હું તમને ગણાવું તો ગાય જે છે સત્વગુણી પ્રાણી છે. આ સંસારમાં 84 લાખની યોની તમે સાંભળ્યું હશે, 84 લાખ પ્રકારની યોની છે આ સંસારમાં. પણ સાંભળ્યું, ક્યારે વિચાર્યું નહીં આની ઉપર. પુરાણોમાં વર્ણન છે 84 લાખની યોની કઈ, તો કે છે જલજા નવ લક્ષાણી, 9 લાખ પ્રકારની યોની, 9 લાખ પ્રકારના જીવ પાણીમાં વાસ કરે છે. 9 લાખ પ્રકારના જીવ, જેમ કે વેલ માછલી કે કાચબો એ એક પ્રકારનો થયો, એવા તો ઘણા બધા. તો 9 લાખ પ્રકારના જીવ પાણીમાં રહે. સ્થાવરા લક્ષ વિશંતી, આ જેટલા પણ ઝાડ અને વેલા છે ને એ 20 લાખ પ્રકારના છે. કેરીનું ઝાડ તો, ચીકુનું ઝાડ તો, ઘણા બધા ઝાડ, 20 લાખ પ્રકારના ઝાડ, 10 લાખ પ્રકારના પાણીમાં રહેવા વાળા, 9 લાખ પ્રકારના પાણીમાં રહેવા વાળા. ક્રિમિયા રુદ્ર સંખ્યાકા, નાના નાના ગટરમાં રહેવાવાળા માખી જીવ જંતુ 11 લાખ પ્રકારના જીવ છે. આપણે તો ક્યારે 11 પ્રકારના જીવ નહીં જોયા હોય, પણ આપણે જોયા નથી એનો અર્થ એ નથી કે આ છે નહીં. પુરાણોમાં શાસ્ત્રોમાં જે કીધું છે એ ક્યારેય ખોટું નથી હોતું. અરે આપણે તો અત્યારે હું ને તમે બેઠા છે ની વચ્ચે હજારો હજારો જીવ ફરી રહ્યા છે, પણ જોઈ નથી શકતા. માઇક્રોસ્કોપ જો લગાવવામાં આવે તો તમે જોઈ શકો કે તમારી અને મારી વચ્ચે હજારો જીવ ફરી રહ્યા છે. તો લાખો લાખો જીવ છે 9 લાખ પ્રકારના પાણીમાં, 20 લાખ પ્રકારના ઝાડ, અગિયાર લાખ પ્રકારના નાના નાના કીડાઓ અને પક્ષી નામ દસ લક્ષણામ દસ લાખ પ્રકારના ઉડવા વાળા પક્ષી, કાગડો, ચકલી, મેના, પોપટ આ બધા ઉડવા વાળા દસ લાખ પ્રકારના. અને આ બધા જીવ ખાલી આ પૃથ્વી ઉપર જ નથી, આ બ્રહ્માંડમાં 14 લોક છે, એમાં વચ્ચેનું લોક પૃથ્વી છે. પૃથ્વીની નીચે અતલ, વિતલ, તલાતલ, પાતાલ, રસાતલ અને પૃથ્વીની ઉપર જનલોક, મહરલોક, તપલોક, સિદ્ધલોક, બ્રહ્મલોક 14 લોકમાં મળીને આ બધા જીવ છે. તો 10 લાખ પ્રકારના ઉડવાવાળા અને 30 લક્ષાણી પશવ, 30 લાખ પ્રકારના જીવ, 4 પગ ઉપર ચાલવા વાળા પ્રાણી છે. કેટલા થયા? 80 લાખ થયા. અને 4 લાખ પ્રકારના ચતુર્લક્ષાણી મનુષ્ય, 4 લાખ પ્રકારના મનુષ્ય છે. શાસ્ત્રમાં 84 લાખની યોનિ આપણને ગણાવે, પણ આ 84 લાખ યોનિમાં જો સત્વગુણી પ્રાણી કોઈ હોય તો એ છે ગાય. બાકી જેટલા પણ પ્રાણી છે રજોગુણ પ્રધાન, તમોગુણ પ્રધાન, આ મનુષ્ય પણ સત્વગુણ પ્રધાન નથી, પણ ગાય જે છે એ સત્વગુણ પ્રધાન પ્રાણી છે. ગાયની તમે બાજુમાં બેઠ ઊભા રહી જાઓ ને તો હૃદયમાં સત્વગુણ આવી જાય, સારા વિચારો થઈ જાય, એટલો સત્વગુણ ગાયમાં છે. અને શાસ્ત્રમાં હજી એક જગ્યાએ કીધું છે કે મનુષ્યની યોનિ પ્રાપ્ત કરતા પહેલા ગાયની યોનિ આવે. વ્યક્તિ ગાય પછી તરત મનુષ્ય થાય, જો સત્વગુણી હોય તો, અને રજોગુણી હોય તો સિંહ પછી મનુષ્ય થાય, અને તમોગુણી હોય તો સાપ પછી. સાપ, સિંહ અને ગાય આ મનુષ્યની પહેલાની યોનિ છે. અમુક લોકો મનુષ્ય જે બન્યા, અમુક લોકો ગાયમાંથી આવ્યા. અને તમારે જોવું, જે ગાયમાંથી આવ્યા હોય ને એ શાંત હોય એકદમ, તમે એને ગમે એટલું ખીજાવો, કાંઈ પણ કહો તો એને અસર ન થાય. અને જે સિંહમાંથી આવ્યા હોય તો હેઠાનો બેઠે. અને જે સાપ થઈને આવ્યા હોય એ તો નકરા બળતા હોય, ઈર્ષ્યાદ કરતા હોય, ગામની ખોદણી જ કરતા હોય. અને જે બળદમાંથી આવ્યો હોય એ બળદની જેમ દિવસ રાત મહેનત જ કરતા હોય, એને મહેનત સિવાય બીજું કઈ દેખાય નહીં. હવારે વિરારની કે બોરીવલીની ટ્રેનમાંથી ચડે 9 વાગે અને સાંજે 9 વાગે ઘરે આવે. અને એ ટ્રેન માતાઓને તો ખબર નહીં હોય, પ્રભુજીઓને ખબર હશે, ખચાખચ ભરી હોય ટ્રેન, ઉભા રહેવાની અરે શ્વાસ લેવાની જગ્યા ન હોય. પણ આ મનુષ્ય એટલો પડી ગયો કે એ ટ્રેનમાં ચડી જાય. હું દર વખતે કહું કે બળદ નહીં તે તમે જો સ્ટેશને લઈ જાઓ, પ્લેટફોર્મ ઉપર ઊભો રાખો ને કહો કે ભાઈ આ ટ્રેનમાં ચડી જાઓ, તો બળદ અને ગધેડો નહીં ચડે, પણ આ મનુષ્ય ચડી જશે. તો આ અલગ અલગ યોનિમાંથી મનુષ્ય થયા. ગાય જે છે એ સત્વગુણનું પ્રતીક છે. જીવનમાં જો સારું કામ કરવું હોય ને, જીવનમાં જો ભક્તિ કરી હોય, ભગવાનની પ્રભુની પ્રાપ્તિ કરી હોય, તો સત્વગુણ બહુ જરૂરી છે. તમારે જોવું, બધા લોકો જાણે છે કે કૃષ્ણ જ ભગવાન છે, એની જ ભક્તિ કરવી જોઈએ અને એનું જ નામ લેવું જોઈએ, છતાંય કોઈ લઈ નથી શકતા. કારણ કે આપણામાં સત્વગુણની કમી છે. અને ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણચંદ્ર કહે છે કે સત્વ સંજાયતે જ્ઞાનમ, સત્વગુણથી જ ભક્તિ અને સત્કાર્ય થઈ શકે. તો ગાય સત્વગુણનું પ્રતીક છે. ગાયની સાથે રહેવાથી, ગાયના સંસર્ગમાં આવવાથી આપણામાં સત્વગુણ વધે. એટલા માટે બધા ભક્તો એક જ કામના કરે કે મને ગાયનો સંગ થાય, હું ગાય સાથે રહું. અને અહીંયા સુધી આપણા વ્રજ વૃંદાવનના એક ભક્ત થઈ ગયા જેનું નામ છે રસખાન. એ તો ગાય છે કે માનુષ્ય હો તો વહી રસ ખાની. ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ મેરા પછી જો તમારે મને જન્મ દેવો હોય ને, માનુષ્ય હો તો વહી રસ ખાની, બસો બ્રજ ગો કુલ ગાવ કે ગ્વારન. પ્રભુ મર્યા પછી જો તમારે મને મનુષ્યનો જન્મ દેવો હોય તો વ્રજ વૃંદાવનમાં જન્મ આપજો, કે જેથી હું કૃષ્ણનું નિરંતર દર્શન કર્યા કરતો રહું. અને પ્રભુ જો મારા કર્મ ફૂટલા હોય અને તમારે મને જો પશુનો જન્મ દેવો હોય તો રસખાન કહે છે,
જો પશુ હો તો કહાં બસ મેરો, જો પશુ હો તો કહાં બસ મેરો, ચરાવત નંદન ધેનુ મંજારન.
ભગવાનના ભક્ત ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ તમારે મર્યા પછી જો પશુનો જન્મ દેવો હોય ને તો મને ગાયનો જન્મ આપજો. અને ગાય કેવી ગાય? નંદબામાના ઘરે 400,000 ગાય છે, એ 900,000 ગાયની વચ્ચે એક નાની એવી ગાય બનાવી દેજો કે જેથી નિરંતર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરતો રહું. ભક્ત તો પ્રાર્થના કરે છે કે મને ગાયનો જન્મ આપો. ગાય પરમ પવિત્ર, પરમ પૂજનીય અને સત્વગુણનું પ્રતીક છે. એટલા માટે ગાંધીજી સદૈવ કહેતા કે ગાય જે છે, બધા લોકોએ ગાયનું પાલન કરવું જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ. તો આ છે ત્રીજી વસ્તુ. સૌથી પહેલા આપણે ઋગ્વેદમાંથી જાણ્યું કે ગાય પરમ ઉપયોગી છે, પુરાણમાંથી જાણ્યું કે ગાય પરમ મિત્ર છે, અને ત્રીજી વસ્તુ જાણી કે ગાય સત્વગુણી પ્રાણી છે. ચોથી વસ્તુ હું તમને કહું કે ગાય પરમ ઉપયોગી છે, કારણ કે ગાય આપણને દૂધ પ્રદાન કરે છે. આ સંસારની માતા, તો મેં પહેલા જ કીધું કે 6 મહિના કે વર્ષ દિવસ કે 2 વર્ષ દૂધ આપે, પણ ગાય તો આપણને જન્મ પર્યંત દૂધ આપે. અને ગાયના દૂધની તો હું શું વાત કરું. એક તમને સત્ય ઘટના સમજાવું. એક બહુ મોટું સંમેલન હતું અને એમાં હજારો લોકો આવ્યા હતા એ સંમેલનમાં. અને એ સંમેલનમાં એક મહાત્માને ગાયના દૂધ ઉપર કંઈક બોલવાનું કીધું કે પ્રભુ તમે ગાયના દૂધ ઉપર અમને કંઈક જણાવો. તો એ મહાત્માએ બરાબર સાંભળ્યું નહીં હોય તો ગાય નો સમજ્યા, કેવલ દૂધ ઉપર બોલવા માંડ્યા કે દૂધ પૌષ્ટિક આહાર છે, દૂધમાં બધા ગુણ હોય, દૂધથી આપણને બધી વસ્તુ પ્રાપ્ત થાય. આ સંસારમાં પ્રાય જે વસ્તુ મીઠાઈ જે કાંઈ પણ છે દૂધથી જ બને, દૂધથી હાડક્યા મજબૂત થાય. બહુ એને પ્રવચન, 1 કલાક પ્રવચન આપ્યું. અને જેણે પ્રવચન કહેવાનું કીધું એ મનમાં હુળાવા માંડ્યા કે અમે આને ગાય ઉપર બોલવાનું કીધું, ગાયના દૂધ ઉપર બોલવાનું કીધું, ને આ ખાલી દૂધ ઉપર બોલી રહ્યા છે. તો અંતે મહાત્માને કીધું કે મહાત્મા 1 મિનિટ તમે ઉભા રહ્યો, અમે તમને ગાયના દૂધ ઉપર બોલવાનું કીધું છે, તમે ખાલી દૂધ ઉપર બોલી રહ્યા છો. ત્યારે એ મહાત્માએ એટલું જ કીધું, અમૃત ઉપર બોલવાનું છે એમ કયો ને તમે? ગાયના દૂધ ઉપર બોલવાનું અર્થાત અમૃત ઉપર બોલવાનું. ગાયનું દૂધ અમૃત સમાન છે. અમૃતમાં વાસ્તવમાં સ્વર્ગનું અમૃત તો આપણે જોયું નથી, પણ આ પૃથ્વીનું અમૃત ગાયનું દૂધ માનવામાં આવે છે. ગાયનું દૂધ આ પૃથ્વીનું અમૃત છે. અને વાસ્તવમાં ગાયનું દૂધ પીવાથી એકનિષ્ઠ આપણી બુદ્ધિ બને, આપણી બુદ્ધિ મન વિચાર એકનિષ્ઠ થાય, એક જગ્યાએ સ્થિત થાય. આપણી અત્યારે જે આ બુદ્ધિ છે ને બધી જગ્યાએ વેચાઈ ગઈ છે. ગીતામાં ભગવાન કહે છે કે સમાધો ન વિધીયતે, જેની બુદ્ધિ અલગ અલગ જગ્યાએ વેચાઈ ગઈ છે. માની લો સંસારના લોકો આ બુદ્ધિથી ઘણું કામ લેતા હોય, ઘડીક વિચારે કે ફિલ્મ જોવા જાઓ, ઘડીક વિચારે કે પાણીપુરી ખાવા વયો જાઓ, ઘડીક પાછો મંદિરમાં જવાનું વિચારે. અને અનેક અનેક જગ્યાએ આ બુદ્ધિ વેચાઈ ગઈ, અનેક અનેક જગ્યાએ અનેક અનેક ધર્મોમાં આ બુદ્ધિને વેચી નાખે. ઘડીક આ ધર્મ, ઘડીક બધા ડેરા ધૂણે, કોઈ એક પકડે નહીં. કારણ કે બુદ્ધિ એક નિષ્ઠ નથી. અને ગીતામાં કૃષ્ણચંદ્ર કહે છે કે જ્યાં સુધી આ બુદ્ધિ એકનિષ્ઠ નહીં બને, મન એકનિષ્ઠ નહીં થાય, ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ નહીં થાય. જો આપણે ગાય, હું ગાયના દૂધ ઉપર બોલી રહ્યો છું, જો આપણે ગાયનું દૂધ પીએ તો આપણી બુદ્ધિ મન એકનિષ્ઠ બને. તમે પૂછશો કેમ? કારણ કે ગાયનું દૂધ એ ગાયનો સાર છે, એટલે ગાયના જે ગુણ છે એ ગાયના દૂધમાં આવે. અને તમે જો ગાયના ગુણ, જ્યારે ગાય વાછડાને જન્મ આપે અને નાનું વાછડું તમે 100 ગાયની વચ્ચે તમે નાના વાછડાને મૂકી દો તો એ વાછડું એની માતા પાસે જઈને જ ઊભું રહેશે અને એ વાછડું એની માતાનું જ દૂધ પીશે, બીજા કોઈનું દૂધ નહીં પીવે. અને તમે જો ભેંસના બચ્ચાને ભેંસનું બચ્ચું હોય અને તમે હો ભેંસની વચ્ચે મૂકીને આવો તો એની માતા નહીં ગોતે, ગમે એનું દૂધ પી લેશે. એમ જે ગાયનું દૂધ પીતા હોય એની બુદ્ધિ એકનિષ્ઠ હોય અને ગાયની સિવાય બીજું જેનું પણ દૂધ પીતા હોય એના કોઈ ઠેકાણા નહીં. કાલે દારૂની દુકાને જોવા મળે, પાનના ગલે ઉભો હોય અને પછી પરમ દિવસે મંદિરે બેઠો હોય, એની બુદ્ધિ બધી જગ્યાએ વેચાઈ ગઈ હોય. તો ગાયના દૂધ પીવાથી બુદ્ધિ અને મન એકનિષ્ઠ થાય. અને ગાયના દૂધ પીવાથી હજી એક ફાયદો, ગાયનું દૂધ પીવાથી શરીર એક્ટિવ બને. એક્ટિવ એટલે ચલાયમાન. તમે જો, કારણ કે ગાયમાં આ ગુણ છે, ગાય જ્યારે વાછડાને જન્મ આપે ત્યારે વાછડું તમે જો ઠેકડા મારવા માંડે, કૂદતું હોય આમ આનંદથી ઝૂમતું હોય ગાયનું બચ્ચું. પણ ભેંસનું બચ્ચું તમે જો 24 કલાક માથું નીચે નાખીને બેઠું હોય, એને ક્યારે ઠેકડા મારતા કે રમતા નહીં ભાડ્યું હોય. ગાયના દૂધમાં, ગાયમાં ગુણ છે એક્ટિવ. એવી જ રીતના સંસારમાં જો ગાયનું દૂધ પીવામાં આવે તો આપણામાં પણ એક્ટિવ, એટલે કે આપણે પણ બધા કાર્યો કરવામાં સક્ષમ થઈએ, આપણી શક્તિ વધે. અને જો ગાયનું દૂધ ન પીવું તો આપણે જેમ ઘરે બેઠા રહી, કઈક 5 મિનિટે કઈક કામ કર્યું તો થાકીને ખૂણામાં બેસી જાય. ગાયના દૂધમાં આ તાકાત છે. અને અથર્વેદમાં તો અહીંયા સુધી કીધું છે કે યુયમ ગાયો મેદ યથા કૃષમ ચિત શ્રી રંજિત કૃણથા સુપ્રિય કથિતમ. ગાયનું દૂધ પીવાથી હાડક્યા મજબૂત થાય. ગાયનું દૂધ પીવાથી ડાયરેક્ટ હાડક્યા મજબૂત થાય. જેને ફ્રેક્ચર થઈ ગયું હોય કે જેના હાડક્યા લૂઝ હોય, એ જો ગાયનું દૂધ પીવે તો એનું શરીર મજબૂત થાય. અને ગાયનું દૂધ પીવાથી, માન લો આ સંસારમાં બધા જાડા મોટા જોવા મળે, સાઈઝ કરતા વધારે, કારણ એ છે કે ગાયનું દૂધ નથી પીતા. હું નથી કેતો, અથર્વેદમાં કીધું છે કે જો ગાયનું દૂધ પીવામાં આવે તો શરીર જે છે એ પરફેક્ટ રહે, ચરબી ન વધે, કારણ કે ગાયના દૂધમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય. શરીર એકદમ સુડોળ રહે અને તમે બધું કામ કરવામાં સમર્થ થઈ શકો. તો ગાય આપણને જે દૂધ આપે છે એ દૂધના અનેક અનેક ફાયદા છે. તત્પશ્ચાત ગાય આપણને ગોમૂત્ર પ્રદાન કરે છે. શાસ્ત્રમાં કીધું છે કે એવી કોઈ બીમારી નથી જે ગાયના ગોમૂત્રથી ન મટે. બધી બીમારીનો ઈલાજ ગોમૂત્ર અને ગોબર આમાંથી મળી જાય. ગાયનું ગોમૂત્ર, શાસ્ત્રમાં કીધું છે કે ગાયનું ગોમૂત્ર 20 ઝેર નહીં તે પવિત્ર કરી દે. માન લો કોઈ ઝેર પીધું હોય અને ગાયનું ગોમૂત્ર યોગ્ય પ્રમાણમાં પીવરવામાં આવ્યું હોય તો એ ઝેર ઉતરી જાય. ઝેર નહીં તે શુદ્ધ કરવા વાળું ગાયનું ગોમૂત્ર છે. તમે કલ્પના કરો કે કેટલું પવિત્ર અને કેટલું શુદ્ધ હશે. અને આજે સંસારમાં ઘણા લોકોનો પ્રશ્ન છે કે અમારું શરીર વધી રહ્યું છે, શું કરવું. અને ઘણા લોકો ઘણો ઘણો ખર્ચો કરે શરીર ઘટાડવા, ઘણા ઉપવાસ રાખે, જીમમાં જાય, કસરત કરે, પોતાના સમયનો બગાડ કરે. પણ હું તો એટલું જ કહું, જો કોઈ ગાયનું તાજું મૂત્ર પીવે, ગાયનું તાજું ગોમૂત્ર પીવે તો અઠવાડિયામાં એનું શરીર ઘટવા માંડશે. આપણી ચેલેન્જ છે. પણ આપણે આની પર વિશ્વાસ નથી કરતા, આપણે આમાં કંઈ માનતા નથી. અને ઘણા લોકો તો, જે વધારે ભણેલા ગણેલા છે ને, એ આ વસ્તુ ન માને અને એ પ્રશ્ન કરી કે ગાયનું મૂત્ર પીવાતું હશે કાંઈ, ગાયનું ગોબર કાંઈ ખવાતું હશે. પણ એ મૂર્ખાઓને એટલી નથી ખબર, એ લોકો માંસ ખાય છે, ઈંડા ખાય છે. અને તમે જો મધમાખીનું મધ પીવે, એ મધ શું છે? મધમાખીની ઉલટી છે. ઉલટી પીવે, માંસ ખાય, અને શિલાજીત, તમે ક્યારે બદ્રીનાથ કેદારનાથ ગયા છો? ના, શિલાજીત કાળો પથ્થર મળે. શિલાજીત શું છે? જંગલી વાનરોની વિષ્ઠા છે. તો એ વિષ્ઠા ખાવા માટે તૈયાર. વાનરની વિષ્ઠા ખાય, મળ મૂત્ર, આજે બકરાના માંસ ખાય, પણ ગાયનું ગૌમૂત્રમાં એ લોકો વિશ્વાસ ન કરે. આ કેવળ દુર્ભાગ્ય છે. એ લોકો ગૌમૂત્ર પરમ પવિત્ર છે, આપણા વેદોમાં પણ કીધું અને આજના વૈજ્ઞાનિક લોકોએ પણ આ સાબિત કર્યું છે. અને ગૌમૂત્રને જો યોગ્ય માત્રામાં સંગ્રહ કરવામાં આવે અને યોગ્ય માત્રામાં પીવરામાં આવે તો આ સંસારની મોટી મોટી બીમારી, મોટા મોટા રોગ એમ મટી જાય, કોઈને ખબર ન પડે. બીજી બધી દવા લ્યો તો એમાં ખર્ચો લાગે, એમાં રિએક્શન બહુ હોય, એમાં અણશક્તિ આવે, ઘણું બધું થાય, પણ ગૌમૂત્ર જો લેવામાં આવે તો બધા રોગે મટી જાય અને રિએક્શન ન આવે, આડ અસર ન થાય. ઘણા ઘણા મોટા મોટા હિંસક રોગ છે જે ગૌમૂત્રથી મટી જાય. હવે મારી પાસે સમય નથી બધા રોગના નામ લેવાનું, પણ અમુક રોગ હું તમને ગણાવું. અનિદ્રા, જેને રાતે ઊંઘ ન આવતી હોય, ગોળી લેવી પડતી હોય રાતે, પણ જો એ ગૌમૂત્રનું પાન કરે તો એ બીમારી એને મટી જાય. આ સમાજના ઘણા લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય, ગૌમૂત્ર લેવાથી કબજિયાત નામની બીમારી જડથી મટી જાય. દંત રોગ, દાંતમાં ઘણા બધાને રોગ હોય, ગૌમૂત્રનું પાન કરવાથી દાંતના બધા રોગ. પાઇલ્સ નામનો એક રોગ છે જેને બવાસીર કહેવામાં આવે, ગૌમૂત્રનું પાન કરવાથી પાઇલ્સ નામનો રોગ પણ મટી જાય. કોઈકને શ્વાસ ચડવાની બીમારી હોય, શ્વાસ ચડી જાય ઉપરી સ્થાન ઉપર જાય તો, પણ જો ગૌમૂત્રનું પાન કરે તો આ શ્વાસ ચડવાની બીમારીથી પણ એ મુક્ત થઈ જાય. નેત્ર રોગ, આંખના ઘણા બધા રોગ છે, જો આંખમાં કોઈ ગૌમૂત્રના ટીપા નાખે તો આંખનું તેજ વધી જાય, આંખના નંબર ઘટી જાય, આ ગૌમૂત્રનો પ્રભાવ છે. પણ વિશ્વાસ હોવો જોઈએ ને, ગાય આપણી બાજુમાં છે, ગૌમૂત્ર છે, પણ કમી કેવલ વિશ્વાસની છે, વિશ્વાસ નથી આપણામાં. અને હું જે કહી રહ્યો છું તમે મારી ઉપર વિશ્વાસ નહીં રાખતા, હું શાસ્ત્રની વાત કરી રહ્યો છું અને આપણે શાસ્ત્ર ઉપર વિશ્વાસ કરવો જ રહ્યો. આ સંસારના લોકો ઉપર વિશ્વાસ નથી કરવાનો, પણ શાસ્ત્ર ઉપર વિશ્વાસ કરવાનો છે. આજે હું વાત કહી રહ્યો છું અથર્વેદ અને ઋગ્વેદની વાત છે. અને ઘણા ઘણા રોગ, વાત રોગ, હૃદય રોગ, શ્વાસ, હિચકી, હૃદય રોગ, અજીર્ણ, અતિસાર, આંત્રવૃદ્ધિ, આમ્લપિત, ભ્રમ, મધુમેહ, આ બધી પ્રકારના રોગ ગૌમૂત્રથી સમાપ્ત થઈ જાય. બધા રોગનો ઈલાજ ગૌમૂત્ર છે. ઘણા લોકો, અને તમે જો સંસારની દવામાં અને ગૌમૂત્રમાં કેટલો ફરક. તમે આ સંસારની એલોપેથિક દવા લ્યો તો લેતાની સાથે જ દવા ઉપર લખ્યું હોય કે આ તારીખે આ દવા કામ નહીં કરે, એક્સપાયરી ડેટ જેને કહેવામાં આવે, એક્સપાયરી, કે આ દવા 2 વર્ષ સુધી સારી રહેશે અને પછી આ દવા કામમાં નહીં આવે. પણ ગૌમૂત્રનો પ્રભાવ તમે જો, શાસ્ત્રમાં કીધું છે કે ગૌમૂત્ર જેટલું જૂનું થાય એમ એનો પાવર વધતો જાય. જેમ બટેટા જેટલા જૂના થાય એમ ખાવાની મજા આવે, એમ ગૌમૂત્ર જેટલું જૂનું એમ એનો પાવર વધતો જાય. આ શાસ્ત્રની વાત છે. અને ગૌમૂત્રમાં હજી એક, મીરા રોડમાં કે વસઈ વિરાર જેવા વિસ્તારમાં રહેતા હોય એને મચ્છર માખીઓનો બહુ ત્રાસ હોય, પણ ગૌમૂત્રમાં માખી, મચ્છર, કીટ, પતંગને ભગાડવાના રસાયણ અને ઔષધ ગૌમૂત્રમાં ભળેલા છે. જો એને દહન કરવામાં આવે, એનો ધુમાડો કરવામાં આવે તો ગુડ નાઇટ અને કેસ્પર શું કામ કરે, એટલી આ ગૌમૂત્ર કામ કરે. તો ગૌમૂત્રના હજારો હજારો અનેક અનેક ફાયદા છે. અમુક નાન થોડા ફાયદા મેં તમને ગણાવ્યા. અને ગાયથી હજી એક આપણને વસ્તુ પ્રાપ્ત થાય, એ છે ગોબર. કહેવાય કે ગોબર, આ સંસારમાં એવી કોઈ બીમારી નથી જે ગોબરથી ન મટે. ગાયનું ગોબર પરમ પવિત્ર છે. અને હું મારી વાત નહીં કરું, મોટા મોટા પ્રોફેસર સાયન્ટિસ્ટ, ઇટલી નામનો દેશ છે આ આપણા દુનિયામાં, તો ઇટલીમાં રહેવા વાળા પ્રોફેસર જીઈ બિગેડે સાબિત કર્યું છે કે ગોબરમાંથી એવા રસાયણ પ્રાપ્ત થાય છે જેનાથી મેલેરિયા જેવી બીમારી દૂર થઈ જાય. મેલેરિયા જેવી મોટી મોટી બીમારી ગોબરમાંથી દૂર થઈ શકે. અમેરિકાના જેમ્સ માર્ટિન નામના પ્રોફેસરે કીધું છે કે જો ગોબર, ખમીર અને સમુદ્રનું પાણી આ ત્રણેય ભેગું કરીને જે વસ્તુ બને એ વસ્તુને જો જમીનમાં છીડકવામાં આવે તો જમીન ફળદ્રુપ બને, જમીનનો કસ વધે અને જમીનમાંથી તમે એક ગણું ઉત્પાદન લેતા હો તો એ 10 ગણું ઉત્પાદન લઈ શકો. એણે પ્રયોગ કર્યો. આ અમેરિકાના સાયન્ટિસ્ટની હું વાત કરું છું. ભારતવાળા એટલા પાછળ છે, ગાયની મહિમા ભારત દેશમાં રહીને ગાયની મહિમા નથી જાણતા, પણ જો અમેરિકાના લોકો એ એક્સપેરિમેન્ટ કરીને, વૈજ્ઞાનિક લોકોએ શોધ કરીને એને સાબિત કર્યું છે કે ગાયનું ગોબર, ખમીર અને સમુદ્રનું પાણી આ મિક્સ કરીને જો છાંટવામાં આવે તો ગાયને જમીન ફળદ્રુપ બને. એટલા માટે તમે જો ભારત વર્ષમાં જે ઉત્પાદન થઈ રહ્યું છે એ વિદેશમાં નથી થઈ રહ્યું. અને બીજી વસ્તુ, આ જ રસાયણ જો તમે સમુદ્રમાં નાખવામાં આવે તો એ સાયન્ટિસ્ટે કીધું છે કે સમુદ્રમાં જે સુકાઈ ગયેલા કૂવા હોય એ કૂવામાંથી તેલ પ્રાપ્ત થાય, ખનીજ પ્રાપ્ત થાય. જો સમુદ્રના ખનીજના કૂવા સુકાઈ ગયા હોય અને એમાં ગાયનું ગોબર અને આ મિશ્રણ નાખવામાં આવે તો એ જે ખનીજના કૂવા ફરીથી ભરાઈ જાય. અને બીજી વસ્તુ, અને સમુદ્રમાં તમે જો ઘણા બધા સ્ટીમ્બર અને ઘણી બધી સમુદ્રમાં તે બહુ પોલ્યુશન થાય છે. આજે આગબોટ અને સ્ટીમ્બર, મોટી મોટી સ્ટીમ્બર, માલ જહાજ જે ચાલે છે એ હજારો હજારો જે એનું ઈંધણ છે એ સમુદ્રમાં ફેંકે છે. અને સમુદ્રમાં જ્યારે એ ડીઝલ અને એ ધુમાડા ભળે ત્યારે સમુદ્રના જેટલા પણ જલચર પ્રાણી હોય એનું મૃત્યુ થઈ જાય. આજે સ્ટીમ્બર ચાલી રહી છે એનાથી હજારો જલચર પ્રાણી મરી રહ્યા છે, આપણને તો જાણતા નથી. પણ જેમ્સ માર્ટિને આ સાબિત કર્યું છે કે જો સમુદ્રની તળેટીમાં આ ડીઝલ અને ધુમાડો હોય, પ્રદૂષણ હોય અને પાણીઓ મરતા હોય, પણ જો ગાયનું ગોબર એમાં નાખવામાં આવે તો ગાયનું ગોબર આ બધા પ્રદૂષણને ખેંચી લે અને પ્રાણીઓની જે મૃત્યુ થાય પ્રાણીઓની રક્ષા કરે. એટલું જ નહીં, રૂસ દેશના એક વૈજ્ઞાનિક ડેલિગેશન નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે કે ગાયમાં એવું પરમાણુ છે, ગાયના ગોબરમાં એવું પરમાણુ છે કે જેનું ઘર ગાયના ગોબરથી બનેલું હોય, જેના ઘરની દિવાલ ગાયના ગોબરથી લેપેલી હોય, એ ઘર ઉપર ક્યારે વીજળી ન પડે. તમે મને એક એવું દ્રષ્ટાંત બતાવો કે ગાયના ગોબરથી બનેલા ઘરમાં વીજળી પડી હોય, ક્યારેય ન પડે. અને બીજું, ગાયના ગોબરથી બનેલા ઘરમાં જો કોઈ વ્યક્તિ રહેતા હોય તો અણુ બોમ્બ, કેટલાક લોકો જાણતા હશે, અણુ બોમ્બ એક એવો બોમ્બ છે એ જો ફોડવામાં આવે તો એ વાતાવરણને બગાડી નાખે અને એની વાયુ જેના શ્વાસમાં જાય એ વ્યક્તિ મરી જાય, કાતો તો વિકલાંગ થઈ જાય. તો એવો અણુ બોમ્બ જો કોઈ છોડે અને ગાયના ગોબરથી બનાવેલા ઘરમાં રહેતો હોય તો ગાયના ગોબરથી બનાવેલા ઘરની ઉપર અણુ બોમ્બ જરા પણ કામ ન કરે, એનો બધો પ્રભાવ વિલીન થઈ જાય. તો આવી રીતે ગાયના ગોબરની અસીમ મહિમા છે. અને એક મહિમા તો તમે જાણતા જ હશો કે આપણા દેશમાં આજથી 50 વર્ષ પહેલા જ્યારે રાંધણ રાંધતા હતા, ચૂલો પ્રગટાવતા હતા, ત્યારે ગાયના ગોબરના કંડા વાપરવામાં આવતા હતા. જો બધી રીતે ગાય ઉપયોગી છે અને ગાયના ગોબરમાંથી આજે એવો ગેસ બનાવવામાં આવ્યો છે જે આપણા ઘરે આવે છે, સીએનજી. અનેક અનેક ફાયદા ગાયના ગોબરના, ગાયના દૂધના અને ગૌમૂત્રના. હજુ ગાયથી આપણને એક વિશેષ વસ્તુ પ્રાપ્ત થાય એ છે ગાયનું ઘી. ગાયનું ઘી તો એની શું વાત કરું, એમાં બધા ગુણ સમાયેલા છે. પણ એક વસ્તુ તમને કહી દઉં, ચિકિત્સા માટે, તમારા રોગ દૂર કરવા માટે જો ગાયનું ઘી નાકમાં નાખવામાં આવે, પથારી ઉપર સુઈને માથું નીચે રાખીને નાકના દ્વારથી ગાયના ઘીના ત્રણ ટીપા નાખવામાં આવે તો નાક અને મગજ જે મસ્તિષ્ક છે એની નસ એક જ છે, એ નાકના દ્વારથી ગાયનું ઘી મગજમાં જાય અને જેવું ગાયનું ઘી મગજમાં જાય એ મગજને એકદમ શાંત કરી દે. આજે બધાના મગજ ફટકેલા છે ને, બધાય ડગલે ને પગલે ક્રોધ કરે, ગુસ્સો થાય, એકબીજાને મારે, પીટે, ધમકી આપે. આજે મગજ ગરમ થાય ને એટલે જો આને શાંત કરવું હોય તો ગાયનું ઘી નાકથી નાખવું જોઈએ. આ તાજેતરનો અનુભવ કરેલો દાખલો છે, ઘરે જઈને કરી જોજો. હસમુખભાઈ વ્યવસ્થા કરી દેશે આપણને, ઘી નહીં અને દૂધ નહીં. આપણી પાસે તો સમય નથી આ બધું કરવાનો. સંસારમાં ગાય બધું આપે છે પણ સમય કોની પાસે આ બધું સાંભળવાનો અને આ બધા અનુભવ કરવાનો. અને વૈજ્ઞાનિક લોકોએ સાબિત કર્યું છે કે ગાયના ઘીમાં કોરોટીન નામનો રસાયણ પદાર્થ બહુ અતિ માત્રામાં છે. તો ગાયનું ઘી ખાવાથી આપણી શક્તિ તો વધે જ પણ રોગ પ્રતિકારક જે રોગ થવાનો હોય એને દબાવી દે ગાયનું ઘી. માટે સદૈવ ગાયના ઘીનું જ આપણે સેવન કરવું જોઈએ, ગાયના દૂધનું જ આપણે સેવન કરવું જોઈએ, ગૌમૂત્ર પાન કરવું જોઈએ અને ગાયના ગોબરનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એટલું જ નહીં, આની સાથે સાથે ગાય પંચગવ્ય પણ પ્રદાન કરે છે. પંચગવ્ય જે લોકો થોડા ભક્તિભાવ વાળા છે એ જાણતા હશે. પંચગવ્યની હું શું વાત કરું એનું વધારે વાત ન કરવાની હોય પણ ભગવાન કૃષ્ણને જો પ્રસન્ન કરવા હોય ને તો આ પંચગવ્ય પ્રધાન છે. પંચગવ્યથી ભગવાનનો અભિષેક કરવામાં આવે, ભગવાનને ધરવામાં આવે, ભગવાનની સામે રાખવામાં આવે તો પ્રભુ પ્રસન્ન થઈ જાય. તમે જો ગાયનું પંચગવ્ય ભગવાનની પ્રાપ્તિ કરાવી દે તો આ સંસારમાં એવી કઈ વસ્તુ છે ભગવાનની પાસે પહોંચાડી શકે, પણ ગાય ડાયરેક્ટ ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે. અને મહાભારતમાં તો અહીંયા સુધી કીધું છે કે માતર સર્વભૂતાનામ, ગાય જે છે એ આ સંસારમાં બધા લોકોની માં છે. માતર સર્વભૂત જો બોલી હા પાડી, માત્ર સર્વભૂતાના મહાભારતમાં 1,00,000 શ્લોક છે, એ 1,00,000 શ્લોકમાંનો એક શ્લોક આ છે કે માત્ર સર્વભૂતાનામ ગાય બધા ભૂત. સંસ્કૃતમાં ભૂત શબ્દ, ગુજરાતીમાં પાછો ભૂત ન થાય, ગુજરાતીમાં ભૂત એટલે તો બીજો ભૂત થઈ જાય, પણ સંસ્કૃતનો ભૂત ગુજરાતીમાં જીવ થાય. આ સંસારમાં જેટલા પણ જીવ છે બધા જીવની માં ગાય છે. સાત, એક જીવની સાત માતા હોય. શાસ્ત્રમાં કીધું છે કે એક જન્મ દેવા વાળી માં, એક ગુરુ માતા, એક રાજ માતા, એક પૃથ્વી માતા અને એમાંની એક છે ગાય માતા. ગાય સંસારના બધા લોકોની માં છે. અને તમે જુઓ કે માં, ત્રીજી વખત કહું છું કે માં 1-2 વર્ષ માટે દૂધ આપે પણ ગાય જીવનભર દૂધ આપે, અને ગાય મરી જાય પછી પોતાના પુત્ર માટે પગમાં ઠેસ ન આવે, પગમાં કષ્ટ ન થાય એટલે પોતાની ચામડી આપી નહીં તે આપણને ચપ્પલ આપે. એક માં પોતાના શિશુને થોડું ઘણું દૂધ આપી શકે પણ પોતાની ચામડી વેચીને ચપ્પલ ન બનાવી દે, પણ ગાય ચપ્પલે આપણને આપે છે. યદ્યપિ ગાયના ચામડાથી બનેલી વસ્તુ આપણે પહેરવી ન જોઈ પણ હું કહું છું કે ગાય એટલું બધું આપણને પ્રદાન કરે છે. અને બૃહદારણ્ય સ્મૃતિમાં એક પુરાણમાં તો કીધું છે કે સર્વે દેવા સ્થિત દેહે, ઘણા લોકો અહીંયા ફોટો ફેરવતા હતા, સર્વે દેવા સમસ્ત દેવ 33 કરોડ દેવતાઓ સ્થિતા ગાયના દેહમાં સ્થિત છે. 33 કરોડ દેવતાઓનો વાસ ગાયમાં છે, બધા દેવતાઓ ગાયમાં રહે છે. અને કારણ કે ગાય દેવતાઓનો નિવાસ, બીજે ક્યાં રહે? દારૂ પીતા હોય, તમાકુ ખાતા હોય, માવા ખાતા હોય ત્યાં દેવતાઓ ન રહે. પતિ પત્ની ઘરે દિવસ ઉઠીને ઝઘડતા હોય, કંકાસ હોય, ક્રોધ હોય ત્યાં કઈ દેવતાઓ ન આવે. દેવતાઓ તો જ્યાં શાંતિ સત્વગુણ હોય ત્યાં રહે, અને સત્વગુણ ગાયના શરીરમાં છે. માટે 33 કરોડ દેવતાઓ ગાયના શરીરમાં વાસ કરે છે. સર્વે દેવા સ્થિતા દેહ. એટલું જ નહીં, આ હું 11મો ફાયદો ગણાવું છું, જે લખતા હશે અમુક લોકો નોટ કરી રહ્યા છે. 11મો ફાયદો કે ગાયની જો સેવા કરવામાં આવે તો સમસ્ત મનોકામના પૂર્ણ થાય. જીવનમાં માની લો કોઈ પણ કામના હોય તો બીજે ક્યાંય જવાની જરૂર નથી, ગાયની સેવા કરો, બધી ઈચ્છા પૂરી થઈ જાય. પૈસા જોતા છે, ગાયની સેવા કરો, તમે કરોડપતિ બની જાશો. પણ ક્યારે 2 રૂપિયાનું ઘાસ ખવડાયું હોય ત્યારે ને. સપના જોતા હોય અમે અમેરિકા જવાના, પણ જીવનમાં ક્યારે પુણ્ય ન કર્યું હોય. ધન જોતું હોય તો ગાયની. તમે જુઓ આજે જેટલા મોટા મોટા વેપારીઓ, જેટલા મોટા મોટા શેઠ છે, એ જ ગાયને દાન કરે છે. અને જેટલા લોકો ગાયને દાન કરે એ વાસ્તવમાં ધની બને. અને જીવનની બધી મનોકામના પૂર્ણ થાય. કારણ પ્રશ્ન ઉઠે, કેમ ગાયમાં એવું તો શું છે કે જેનથી ગાયની સેવા કરવાથી આપણને ધન મળે? તો શાસ્ત્રમાં કીધું છે કે ગાયના 2 હિસ્સા છે, એક તો ધડથી આગળનો ભાગ અને એક પાછળનો ભાગ. તો ગાયના પાછળના હિસ્સામાં લક્ષ્મીજીનો વાસ છે. તો ગાયની સેવા કરવી અર્થાત લક્ષ્મીની સેવા એમાં થઈ ગઈ. જો એકની સેવા કરો તો બધાની સેવા થઈ જાય, આવું તો ક્યાં મળે. કેટલા લોકોની શરણમાં જાઓ, 33 કરોડ દેવી દેવતાના તો નામ નહીં ખબર હોય. અને કેટલાના મંદિરે જાશો, એક ગાયની સેવા કરી દો, બધાની સેવામાં આવી ગઈ. અને જો ધન જોતું હોય તો, કારણ કે લક્ષ્મીજીનો ગાયમાં વાસ છે એટલે ધનની ઈચ્છા પણ ગાય પૂર્ણ કરે. અને 12મી મહિમા કે ગાયનું દાન આ સંસારમાં સૌથી મોટું દાન છે. દાન તો ઘણા બધા, સ્કૂલ બનાવો, કોલેજ બનાવો, કોઈક માંદા હોય એને હાજા કરી દો, કોકને કપડા આપો, વડાપાઉં આપો, ઘણા બધા પ્રકારના દાન. પણ ગાયના દાનની તોલે કોઈ ન આવે. ગાયનું દાન સર્વશ્રેષ્ઠ દાન છે. હું તમને એક શાસ્ત્રની કથા કહું, કારણ કે કથા એ ઘણા લોકો સાંભળવા આવ્યા હશે. તો એક શાસ્ત્રની સત્ય કથા, સત્ય વાત તમને કહું છું કે ઘણા ઘણા વર્ષ પહેલા આપસ્તંભ નામના એક ઋષિ હતા. કેવા? આપસ્તંભ. જો બધા યાદ રાખજો, કારણ કે હું જે કહી રહ્યો છું એ તમારે ઘણા લોકોને કહેવાનું છે. કારણ કે આપણે એક પ્રતિજ્ઞા લેવાની છે, આપણે એક ઝુંબેશ લેવાનો છે કે આ સંસારમાં ગાયની હત્યા બંધ થાય, બધા લોકો ગાયનું દૂધ પીવે અને વધારે ને વધારે ગૌશાળા આ સંસારમાં બને. આપણે છેલ્લે આ પ્રવચનને અંતે પ્રતિજ્ઞા લેવાની છે. અને આ કરવા માટે આ પ્રવચનમાં જે કાંઈ પણ બોલાઈ રહ્યું છે એ યાદ રાખવું જરૂરી છે. અને જેને યાદ ન રહે તો અમારા પ્રભુજી સીડી લઈને બેઠા છે, સીડી લઈ લેજો, ઘરે ફરીથી સાંભળજો, વારંવાર સાંભળજો, અને પછી તમે પણ આ પ્રવચન કરજો પોતાના ઘરે, પોતાની બિલ્ડિંગમાં અને અલગ અલગ ધાર્મિક સ્થળોએ. જો હા પાડી કરજો. હા, પશુની ભાષા આપણે સમજી ન શકીએ પણ એ પણ બોલતા હોય અને આપણી કરતા સારું બોલે. આ મનુષ્ય બોલતા હોય તો આપણે એમ થાય હવે ક્યારે બંધ થશે આ. અને ગાય, મેના, પોપટ બોલતા હોય તો આપણને એમ લાગે બોલતા જ રહે. તેમની પણ એક ભાષા છે જે આપણે નથી સમજી શકતા. તો કયા ઋષિ હતા? હા, આપસ તેમ. તમારે દાગ દેવી પડે તમારી બુદ્ધિને. તો આપસ્તંભ નામના ઋષિ હતા, ભગવાનના પરમ ભક્ત, કૃષ્ણ ભક્ત હતા. અને એમણે વિચાર્યું કે એવી કઈ જગ્યા પકડું જ્યાં હારામાં હારી ભક્તિ થાય. હવે ઘરે તો 25 ટેન્શન હોય કે દૂધનું બિલ ચૂકવવું, મેન્ટેનન્સ ચૂકવવું, આ છોકરાઓના પૈસા દેવા, સ્કૂલમાં ભણવા જાય એના, ઘરે હજારો ટેન્શન. આને વિચાર્યું કે આ સંસારમાં એવી કઈ જગ્યા છે ના શુદ્ધ ભજન, ખાલી કૃષ્ણની ભક્તિ થાય. વિચાર્યું 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 તો અંતે એણે વિચાર્યું કે એક નદીમાં વયો જાઉં અને પાણીની વચ્ચે ઊભો રહીને ભગવાનની ભક્તિ કરું. ભક્તિના પ્રભાવ, તપસ્યાને કારણે એ પાણીમાં રહેવા માટે સમર્થ થયા. આપસ્તંભ ઋષિ પાણીમાં રહીને ભગવાનની ભક્તિ કરવા માંડ્યા. અને થયું એવું કે ઈ જ નદીમાં કેટલાક માછીમારો માછલી પકડતા હતા. તો માછલી પકડવા માટે તમે ઓલી જાળ ફેંકે અને જાળમાં માછલીને ફસાવી લે ને પછી બહાર કાઢે. તો એક વાર કેટલાક માછીમારો એ મોટી જાળ ફેંકી અને જાળને બાંધી તો એમાં માછલીઓ તો આવી હારવારા ઋષિ મુનિ બંધાઈને બહાર આવ્યા. ઋષિ મુનિની તપસ્યા ભંગ થઈ, એની ભક્તિનું ધ્યાન ભંગ થયું. જેવા આ લોકોએ આ ઋષિ મુનિને બહાર કાઢ્યા તો આ તો બધા ધ્રુજવા માંડ્યા. અરે બાપ રે બાપ, બહુ મોટો અપરાધ થઈ ગયો, બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ બિચારા ઋષિ મુનિ સંસારથી ડિસ્ટર્બ ન થાય એટલે પાણીમાં તપસ્યા કરતા હતા, આને આપણે બહાર કાઢીને વધારે ડિસ્ટર્બ કર્યા. શું કરું શું કરું, બધા માછીમારો ગયા રાજા પાસે અને આ ઋષિ તો ઊભા હતા. બધા માછીમારો રાજા પાસે ગયા અને ઈ વખતે આ સંસારમાં રાજા નાભાગ, જે સૂર્યવંશના રાજા હતા, નભગ રાજા આ સૃષ્ટિ ઉપર રાજ કરતા હતા. નભગ રાજા પાસે ગયા ને કીધું કે આવી ઘટના ઘટી છે, અમારથી બહુ મોટો અપરાધ થઈ ગયો, આપસ્યમ ઋષિ ભક્તિ કરતા હતા એને અમે ડિસ્ટર્બ કર્યા, તો રાજન તમે આવો અને હવે તમે કંઈક એનો કંઈક ઉકેલ કરો. રાજા નભગ આપસ્યમ ઋષિ પાસે આવ્યા. આપસ્યમ ઋષિને કીધું કે હે ઋષિ મુનિ, અમારી પ્રજાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે, અમને ક્ષમા કરો. અને હે ઋષિ મુનિ, તમે તમારી બધી ઈચ્છા હું પૂર્ણ કરવા માટે તૈયાર છું, કયો હું તમારી માટે શું કરી શકું? ત્યારે આપસ્યમ ઋષિએ કીધું કે તમારે મારી ઈચ્છા પૂર્ણ કરવી હોય. વાસ્તવમાં આપસ્યમ ઋષિને ખોટું નહોતું લાગ્યું, ભક્તિ કરતા હતા આ માછીમારો એને ડિસ્ટર્બ કર્યા તો એને ખોટું ભક્તિ કરતા હોય એને જરાય ખોટું ન લાગે. ભક્તિ કરતા હોય એને ગમે એટલા મેણા મારે, ગમે એટલા મારે, ગાળ્યું દે તો એને દુઃખ ન લાગે. આ તો ભક્તિ ન કરતા હોય એની હામે જો ન જોયું હોય ને તો એ દુઃખી થઈ જાય કે આ તો હામું નથી જોતી. અને ભક્તિ કરવા વાળાને તો ગમે એટલું કે તમે જો, નરસિંહ મહેતાના જીવનમાં, મીરાબાઈના જીવનમાં ઝેરના કટોરા આપ્યા છતાંય એવા ને એવા, પ્રહલાદ મહારાજના જીવનમાં એના પિતાજી સૌથી મોટા દુશ્મન, એને મારવાના એકે પ્રયાસ બાકી નહોતો રાખ્યો, છતાંય એના પિતાજી મર્યા પછી ભગવાનને એ જ પ્રાર્થના કરી કે મારા પિતા ભલે ગમે એવા પણ એની સદગતિ થાય એવું મને તમે કંઈક આપો. ભગવાનના ભક્ત કોઈની પણ પ્રત્યે ક્રોધિત ન થાય. તો આપસ્યમ ઋષિના મનમાં એવું નહોતું કે આ લોકોએ મને હેરાન કર્યો, પણ આ બાજુથી એમ હતું કે અમે આને બહુ હેરાન કર્યા એટલે કંઈક કરવું જોઈએ. તો રાજા નભગે કીધું કે બોલો તમારે શું, તમારે જે જોતું હોય એ આપી દો. રાજા હતા એ તો બધું આપવામાં સમર્થ હતા. તો આપસ્યમ ઋષિએ કીધું કે આ માછી મારવા વાળા બિચારા બહુ હેરાન થાય છે અને આ પોતાનું જીવન માછલા મારીને, માછલાને ખાઈને પોતાનું જીવન વ્યતીત કરે છે, તો એમાં એ પાપ કરી રહ્યા છે, પોતાનો આ ભય બગડી રહ્યો છે અને મર્યા પછી નરકમાં જશે. એટલા માટે તમે એક કામ કરો, મારી જેટલી કિંમત છે, મારી જેટલી વેલ્યુ છે એટલું ધન તમે આ માછીમારોને આપી દો. તમે મારી કિંમત આંકો કે હું કેટલાનો, અને એટલું ધન આ માછીમારોને તમે દાન કરી દો. તો રાજાએ કીધું કે ઠીક છે. ગયા પોતાના રાજમહેલમાં અને 1000 સોનાની મોહર લઈને આવ્યા અને આપસ્યમ ઋષિને કીધું કે લ્યો 1000 સોનાની મોહર લાવ્યો છું તમારી માટે. આપસ્યમ કીધું, ઋષિએ કીધું બસ આટલી જ મારી કિંમત, 1000 સોના મોહરની મારી કિંમત? ત્યારે આપસ્યમ ઋષિ રાજાને કીધું કે રાજા એક કામ કર, તારો આ જે હાથ છે આ હાથની એક આંગળી મને આપી દે, હું તને 1 કરોડ સોના મોહર આપું. રાજા કે આંગળી થોડી આપું. ત્યારે ઋષિએ એમ કીધું કે તું તારી આંગળીની કિંમત 1 કરોડ સોના મોહરની રાખતો તો મારી કિંમત 1000 સોના મોહરની જ તે. ત્યારે રાજા નભગ ફરીથી પાછા ગયા અને 1 કરોડ સોના મોહર લઈને આવ્યા. ત્યારે ઋષિ મુનિ કીધું આટલું જ? પછી આપસ્યમ ઋષિએ કીધું કે સોના મોહરની તો તું શું વાત કર, તારું આખું રાજપાટ આખી દુનિયાએ તું મને આપી દે ને તોય મારી તોલે આ દુનિયા ન આવે, હવે શું કરું? ક્ષત્રિયની પ્રતિજ્ઞા, રાજા નભગની પ્રતિજ્ઞા હતી, તમારે જે જોતો એ આપી દઉં, અને આણે માગી લીધું કે મારી કિંમત જેટલું દાન તું કર. રાજા મૂંઝાઈ ગયા, હવે જો આ પ્રતિજ્ઞા ન પતે તો રાજાને આત્મહત્યા કરવી પડે. એટલા એ જ સમયે આ સંસારના મહાન ઋષિ જેનું નામ લોમસ ઋષિ હતું, એ લોમસ ઋષિ ફરતા ફરતા રાજા નભગ પાસે આવ્યા, અને રાજા નભગે લોમસ ઋષિને પૂછ્યું કે હે ઋષિ મુનિ, હું બહુ મોટી દુવિધામાં ફસ્યો છું. આપસ્થ ઋષિની જેટલી કિંમત છે, એના શરીરની કિંમત છે, એટલું દાન મારે કરવાનું છે, એનાથી વિશેષ દાન મારે કરવું હોય તો શું કરું? ત્યારે લોમસ ઋષિ એટલું જ કીધું કે રાજન, તું એક ગાય લઈને જા અને એ ઋષિ મુનિને આપી દે, અને પછી તું જો. નભગ રાજા એક ગાય લઈને ગયા અને આપસ્થ ઋષિને કીધું કે લો, આ તમારી બદલે, તમારી કરતા વધારે કિંમતની હું આ ગાયનું દાન કરું છું. ત્યારે આપસ્થ ઋષિ કાનની બૂટી પકડી ગયા કે ધન્ય છે રાજન, આ ગાય મારી કરતા તો કરોડો ગુણ્યા વધારે કિંમત તો આ ગાયની છે, અને ગાય આપી, અને આપસ્થ ઋષિ પ્રસન્ન થયા, હા પાડી, સમર્થન થયું. સત્ય વાત છે, આ સંસારમાં રાજપાટ આપી દો છતાં પણ ગાયના દાન હારે કોઈ ન આવે. ગાયનું દાન સર્વોચ્ચ દાન છે, કારણ કે ગાયમાં બધા દેવતાઓનો વાસ છે. તો ગાયનું દાન ઉત્તમ દાન છે, અને વાસ્તવમાં ભગવાન પણ આ સંસારમાં જ્યારે આવે ત્યારે આપણને પોતાના આચરણથી શીખવાડે છે. ભગવાન શ્રી રામચંદ્ર આપન આચરિત પ્રભુ જીવેર શિખાય, મર્યાદા પુરુષોત્તમ રામ ત્રેતા યુગમાં આ પૃથ્વી પર આવ્યા અને સંસારના લોકોને શીખવાડ્યું કે કેવી રીતના જીવન જીવવું જોઈએ. રામે કરીને શીખવાડ્યું કે કેવી રીતના માતા પિતાની આરે સંબંધ રાખવો જોઈએ, કેવી રીતના સંસારમાં દાન દેવું જોઈએ, શું કરવું જોઈએ, ભગવાન રામે શીખવાડ્યું. તમે જો રામના જીવનમાં વાલ્મીકિજી રામાયણમાં લખે છે કે જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર 14 વર્ષ માટે વનમાં જતા હતા ત્યારે ત્રિકટ નામનો બ્રાહ્મણ ભગવાન શ્રી રામચંદ્ર પાસે આવ્યો અને કીધું કે હે રામ, મારા ઘરે ખાવાના વાંધા છે, ખાવાનું કાંઈ છે નહીં ઘરે, તમે મને કાંઈક દાન કરો. રામાયણમાં વર્ણન છે કે ભગવાન શ્રી રામચંદ્રએ ત્રિકટ નામના બ્રાહ્મણને એક દંડો દીધો, એક લાકડી દીધી અને કીધું કે આ લાકડી તારામાં તાકાત હોય ત્યાં ઉજી ફેંક. ત્રિકટ બ્રાહ્મણે એ લાકડી એની શક્તિથી દૂર સુધી ફેંકી અને એ લાકડી જ્યાં પડી, બ્રાહ્મણ અને લાકડીની વચ્ચે જેટલી જગ્યા હતી, એ જગ્યામાં જેટલી ગાય હતી, ભગવાન શ્રી રામચંદ્રએ બ્રાહ્મણને એ ગાય દાનમાં દઈ દીધી. ભગવાન રામે આપણને શીખવાડ્યું કે દેવું હોય ને તો ગાયનું દાન દેવું જોઈએ. ગાયનું દાન સર્વોચ્ચ દાન છે. તો આવી રીતના ગાયની અસંખ્ય મહિમા છે. મેં તમને કીધું કે આખું વર્ષ એક ધારું ગાયની મહિમા ગાવામાં આવે ને તો એ પૂરું ન થાય. પણ સૌથી પહેલા આપણી પાસે સમય ઓછો છે, અડધા લોકો તો સૂઈ રહ્યા છે, આરામથી ઊંઘ લઈ રહ્યા છે. આ સાચી વાત છે, ઘણા લોકોને સુવા માટે ગોળી લેવી પડે ઊંઘની, પણ અમે તો ઇસ્કોનના ભક્તો તો નિરંતર કહેતા હોય કે જો તમારે રાતે ઊંઘ ન આવતી હોય તો ગોળી ન લેતા અમારા પ્રવચનમાં આવીને બેસી જાજો, વગર ગોળીએ ઊંઘ આવી જશે. પણ ભક્તો, આ પ્રવચન સુવા માટે નથી, આ પ્રવચન સૂતેલાને જગાડવા માટે છે. સંસારમાં જે જે લોકો સૂઈ રહ્યા છે એ લોકોને જગાડવા માટે આ પ્રવચન છે. ગાયની અસંખ્ય મહિમા, અને વાસ્તવમાં ગાયની આપણે મહિમા જાણી, કારણ કે દૂધ આપે, ગોમૂત્ર આપે, ગોબર આપે, આપણને ધન આપે, આપણને કીર્તિ આપે, આ બધા હિસાબે ગાયની મહિમા તો છે જ, પણ ગાયની મહિમા અસંખ્ય છે એનું સૌથી મોટું કારણ કોઈ હોય તો એ એક જ છે કે ગાય કૃષ્ણને પ્રિય છે, એટલા માટે આપણા માટે પૂજનીય છે. બીજા બધા કારણ પાછળ રહી જાય. ગાય ભલે કઈ આપે કે ન આપે, હાલો આ તો આપે છે, માન લો કઈ નોય આપતી હોય, પણ કૃષ્ણને પ્રિય છે એટલા માટે આપણી માટે પૂજનીય છે. તમે જો ભગવાન કૃષ્ણ સવારમાં જાગતાની સાથે જ પહેલા દર્શન ગાય ના કરે, સંસારના દર્શન ન કરે, આપણી જેવા લોકોના ગાયના દર્શન કરીને પછી જગતના દર્શન કરે. મહાભારત, ભગવદ્ ગીતા કે રામાયણ કે ભાગવતમ કે કોઈ પણ શાસ્ત્રમાં જુઓ, ભગવાન જાગતાની સાથે સૌથી પહેલા ગાયના દર્શન કરે. તમે જો શ્રીરંગમમાં રંગનાથ મંદિર, જે આ ભારતનું સૌથી મોટું મંદિર છે, રંગનાથ મંદિરમાં આજે પણ રંગનાથજી ના જ્યારે સવારના મંગળ આરતીના દર્શન ખુલે, તો ખુલતાની સાથે સૌથી પહેલા ગાયને ઊભી રાખવામાં આવે સામે, ગાય, હાથી અને ઘોડો, અને ગાયને ઊંધી ઉલટી ઊભી રાખવામાં આવે, હાથીને સીધો, હાથી અભિષેક કરે ભગવાનનો. આ તો પ્રકટ જોયેલી દેખીતી વાત છે. જો ભગવાન સંસારના દર્શન કરતા પહેલા ગાયનું દર્શન કરે, અને આપણે પણ આપણા ઘરે નાની નાની ગાય, ચાંદીની ગાય રાખતા છીએ, પણ અડધાને ખબર નહીં હોય કે આ મંદિરમાં ગાયું શું કરવા રાખવામાં આવે. ગાયું એટલા માટે રાખવામાં આવે કે ભગવાન આપણી જેવાના દર્શન કરવા, એની પહેલા ગાયના દર્શન કરે અને ભગવાન કૃષ્ણ એનાથી પ્રસન્ન થાય. તમે જો ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ ગોવિંદ છે, આ હું જે બોલો ને ખોટું બોલ્યો, કારણ કે મારે આમ ન બોલવું જોઈએ, ભગવાન ગોવિંદ નું એક નામ કૃષ્ણ છે, આ સાચી વાત છે. કારણ કે કૃષ્ણ જે છે એનું મૂળ નામ નથી, કૃષ્ણનું મૂળ નામ ગોવિંદ છે. જેમ મારું નામ લાલ ગોવિંદદાસ છે મૂળ નામ, પણ મને અમુક લોકો લાલો 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 કહેતા હોય, તો લાલો મારું સાચું નામ નથી, એ તો પછી પ્રેમથી લોકો કહે. તો ભગવાન કૃષ્ણનું સાચું નામ, મૂળ નામ શું છે? ગોવિંદ. અને પછી જે હરિ તારા નામ છે, હજાર કયા નામે લખવી, એ જે હજારો નામ છે એ પછી, અને એ નામ કેવી રીતે પડ્યા? એના ગુણ અને એની લીલા ઉપરથી. ભગવાને ગોવર્ધન ધારણ કર્યો તો એનું નામ ગિરધારી પડ્યું. ભગવાન આ સંસારમાં આનંદ પ્રદાન કરે છે, કૃષિ ભૂવાચક નચ નિવૃત્તિ વાચક, એટલે એનું નામ કૃષ્ણ પડ્યું. અસંખ્ય ભગવાન આ સંસારમાં બધા કામ કામ કરવાની જે વાસના છે એ વાસનાને નષ્ટ કરે, એટલે ભગવાનનું નામ મદન મોહન પડ્યું. તો અન્ય અન્ય ભગવાનના જે નામ છે એના ગુણ અને લીલા ઉપરથી પડ્યા. આપણાએ નામ રાખ્યા હોય આપણી ફઈબાએ, પણ આપણા નામ આપણા ગુણ અને લીલા ઉપરથી ન હોય. તમને એક ઘટના કહું, સત્ય ઘટના. એકવાર નારદ મુનિએ વિચાર્યું કે હાલો મૃત્યુ લોકમાં એક આંટો મારું, આ પૃથ્વી ઉપર એક આંટો મારું. પૃથ્વી ઉપર આવ્યા તો આવ્યા છે, ગુજરાતના ગામડામાં કઈક ઉતર્યા, તો નારદ મુનિ જોયું કે એક એક છોકરી, એક કન્યા થાણા છાપતી હતી. તો નારદ મુનિએ પૂછ્યું છોકરીને કે બેટી તારું નામ શું છે? તે દીકરીએ કીધું કે મારું નામ લક્ષ્મી છે. ઓહો, નારદ મુનિ કે લક્ષ્મી ફાટેલા કપડા અને છાણા થાપે. લક્ષ્મી જેની પાસે ધનની કોઈ કમી નથી, આ સંસારમાં જે લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ થઈ જાય ને એ અરબપતિ બની જાય, એ લક્ષ્મી ફાટેલા કપડા પહેરીને ગામડામાં છાણા થાપે. નારદ મુનિ કે ધન્ય છે, નામ લક્ષ્મી અને લક્ષ્મી જેવા ગુણ એ કે નહીં. આગળ આવ્યા નારદ મુનિ, આગળ આવીને જોયું તો એક ખેડૂત ઘાસ કાપતો હતો. એને પૂછ્યું ભાઈ તારું નામ શું? તેને કીધું કે મારું નામ ગોપાલ છે. અચ્છા, નારદ મુનિ તો આશ્ચર્યચકિત થઈ ગયા કે ગોપાલ અનંત કોટી બ્રહ્માંડનો નાથ, જે હજારો હજારો લક્ષ્મીનો સ્વામી, ઈ ગોપાલને આ ગોપાલ ઘાસ કાપે છે, ખાવાના ઠેકાણા નથી. હજી નારદ મુનિ આગળ ગયા તો એક શમશાન યાત્રા જતી હતી, અને ચારે ઠેકાણે ચાર જણા ખંભા ઉપર લઈને હાલતા હતા. નારદ મુનિ જોયું કે બિચારો મરી ગયો, મરે જ નહીં, મૃત્યુ લોક હતું. તો નારદ મુનિએ પૂછ્યું, હાલો પૂછ્યું કોણ મર્યું? ત્યાં શમશાન યાત્રામાં એક વ્યક્તિને ઉભો રાખીને નારદ મુનિએ પૂછ્યું કે ભાઈ આ કોણ મર્યું છે? ત્યાં ભાઈએ કીધું કે આ અમરનાથ આજે મરી ગયા. આ ભાઈનું નામ અમરનાથ હતું. હવે જો અમરનાથ એટલે જે ક્યારેય મરે નહીં એવો અમર, અને એનોય નાથ મરી ગયો. તો નામ રાખે અમર, પણ હોય એનામાં ગુણ નહીં, નામ રાખે લક્ષ્મી, પણ એનામાં કઈ ગુણ હોય નહીં, પણ ભગવાનના જેવા નામ છે એવા જ ગુણ છે. ભગવાનના ગુણ ઉપરથી નામ છે. તો ભગવાન શ્રી કૃષ્ણનું ઓરિજિનલ નામ, મૂળ નામ ગોવિંદ છે. અને ગોવિંદનો અર્થ થાય ગાયનું પાલન કરવા વાળો. ભગવાન શ્રી કૃષ્ણ ગાયને પાલન કરવા વાળા. વિંદનો અર્થ થાય આનંદ, ગાયને આનંદ આપવા વાળા છે. જો ભગવાન સાક્ષાત ભગવાન ગાયનું પાલન કરતા હોય તો આપણે કઈ વાડીના મૂળા. સાક્ષાત ભગવાન ગાયનું પાલન કરે છે. શાસ્ત્રમાં તો અનેક અનેક ઘટના છે, પણ એક ઘટના હું તમને કહું. શ્રીમદ ભાગવતમના દસમ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા, અદભુત અદભુત લીલાનું વર્ણન છે. એક વાર ભગવાન શ્રી કૃષ્ણએ માં યશોદા અને વસુદેવ પાસે જીદ પકડી કે મૈયા કાલથી હું ગાય ચરાવવા જઈશ. ગોચારણ લીલા, ગોપાષ્ટમીનો દિવસ આવ્યો. આગલા દિવસે ભગવાને કીધું કે મારે ગાય ચરાવવી છે. મૈયા યશોદાએ નંદબાબાએ બહુ સમજાવ્યો કે જંગલમાં હિંસક પ્રાણી હોય, ના પથ્થર કાંકરા હોય, તને વાગી જશે. નહીં મૈયા, હું ગોપાલ છું, મારું નામ ગોવિંદ છે, ગોપાલ છે, મારું જન્મ જ ગાયનું પાલન કરવા માટે થયો છે. મારે કાલથી ગાયને ચરવા જવું છે. અને આગલા દિવસે ભગવાને બધા સખાઓને કહીને રાખ્યું હતું કે કાલથી આપણે ચાલુ કરવાનું છે. વનમાં જાશું, ગાયને લઈને ગાય ચરશે, આપણે બધા રમશું. બધો પ્લાન આગલા દિવસે થઈ ગયો. તો ભગવાન માને કહીને હુતા હતા કે કાલે મને વેલા જગાડજે, અને કાલે વેલા હું ગાયને ચરાવવા જઈશ. જો આ બધા ગાયને ચરાવવું, ભજન ભક્તિ ભગવાનનું નામ, આ બધું વેલા કરવાનું હોય, સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં. આપણા તો કોઈ ઠેકાણા હોય નહીં. સૂર્યદેવ જ્યારે માથા ઉપર આવી જાય ત્યારે આપણી આંખ્યું ખુલે. એને સૂર્યવંશી, આજની ભાષામાં સૂર્યવંશી કહેવાય. અમુક લોકો તો ભક્તિ ભાવ વાળા તો ખબર હોય કે હવરમાં વેલા જાગીને માળા કરશું, આરતી પૂજા કરશું, આલારામ મૂકીને હુવે. પણ આલારામ 4 વાગ્યાનો મૂક્યો હોય, પણ આલારામમાં આજે નવી સિસ્ટમ આવી ને, સ્નૂઝ દબાવો એટલે 5 મિનિટ પછી ફરીથી વાગે. તો 5-5 મિનિટ કરતા 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 2 કલાક વહી જાય. હા, 2 કલાક વહી જાય. પણ બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનનું નામ, ભક્તિ, આ બધું કાર્ય સવારમાં વહેલા 4:30 વાગે કરવું જોઈએ. 4:30 થી 6:30 નો જે સમય છે એ બ્રહ્મ ભગવાનની એક દેન છે. અન્ય અન્ય સમયોમાં ભગવાનમાં મન ન લાગતું હોય, પણ તમારે જોવું, સવારે 4:30 તમે બેઠજો, તમારું મન ભગવાનમાં લાગશે. એ સમય ભગવાનનું નામ લેવું જોઈએ. આપણે હવે બી ક્યાં કહું, ભગવાનની લીલા કહેતો તો કૃષ્ણ મા યશોદાને કીધું કે સવારમાં વહેલા મને તમે જગાડજો, મારે ગાયને ચરાવવા જવું છે, વાછડા ચરાવવા. બીજે દિવસે સવારે ભગવાન કૃષ્ણ જાગે, એની પહેલા જ બધા ગોપ ગોવાળિયા સખા આવીને ઊભા રહી ગયા. કીધું કે મૈયા મૈયા કૃષ્ણને મોકલો અમારી સાથે. ભગવાન શ્રી કૃષ્ણના હાલરડા ગાય, પ્રભાત્યા ગાય મા યશોદા અને ભગવાન શ્રી કૃષ્ણને જગાડે છે. ભગવાન શ્રી કૃષ્ણ જાગતાની સાથે જ મૈયા યશોદાને કહે છે કે મૈયા આજે હું ગાય ચરાવવા જઈશ. મૈયા યશોદા કૃષ્ણની, કૃષ્ણ નવરાવે યમના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. યમનાના જળમાં, યમનાના પવિત્ર જળમાં, શુદ્ધ શીતળ જળમાં કેસર નાખીને ભગવાન શ્રી કૃષ્ણ શ્યામ સુંદરને યમના યશોદા મૈયા સ્નાન કરાવે. સ્નાન કરીને બહુ સુંદર સુંદર વસ્ત્ર પહેરાવે, અલંકાર પહેરાવે, આભૂષણ પહેરાવે, અને આભૂષણ પહેરાવીને કૃષ્ણને ગાય ચરાવવા માટે તૈયાર કરે. ભાગવતમાં વર્ણન છે કે જ્યારે કૃષ્ણ સૌ પ્રથમ કૃષ્ણને ગાય ચરાવવા મોકલ્યા ત્યારે 1.5 કલાક યશોદા મૈયાએ બલદેવજીને બોલાવીને પ્રવચન દીધું કે જો બલદેવ તું મોટો છો, આ કૃષ્ણ બહુ ચંચલ છે, આમ તેમ દોડીને વયો જશે, તારે એનું ધ્યાન રાખવાનું. આ ક્યારેય તારથી અલગ ન થાય, કઈક ન ખાવાનું ખાય ન લે, એ બધું ત્યારે ધ્યાન ના રાખવાનું. આવી રીતના ભલામણ કરી અને ભગવાન શ્રી કૃષ્ણ જેવા ગાયને ચરાવવા માટે બહાર નીકળ્યા, તરત યશોદા અને નંદ બાબાએ કીધું કે કૃષ્ણ કૃષ્ણ તું ચપ્પલ પહેરીને જા, ખડવ પહેરીને જા, મોજડી પહેરીને જા, ત્યારે કૃષ્ણે કીધું, મૈયા હું મોજડી નહીં પહેરું, હું પાદુકા નહીં પહેરું. મૈયા યશોદાએ કીધું કે કૃષ્ણ તારા કોમલ કોમલ ચરણ છે. હવે ભગવાન શ્રી કૃષ્ણના કલ્પના કરો, એના ચરણ કેટલા કોમળ હશે. કોમળ કોમળ ચરણ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે હું નહીં પહેરું. ત્યારે યશોદા મૈયાએ કીધું કે તને, તું જંગલમાં જાજો, તને કાંકરા પથ્થર તને કાંટા વાગશે, તું ચપ્પલ પહેરી લે. ત્યારે અનંત કોટી બ્રહ્માંડનો નાથ ભગવાન શ્રી કૃષ્ણ એટલું જ બોલ્યા કે મૈયા, જો તમારે મને ચપ્પલ પહેરાવવા હોય તો સૌથી પહેલા 36 લાખ ચપ્પલ બનાવો, કારણ કે આપણી પાસે 9 લાખ ગાય છે અને 9 લાખ ગાયના 4 પગ એટલે ટોટલ 36 લાખ તમે ચપ્પલ બનાવો. આ ગાયને ચપ્પલ પહેરાવો, પછી જ હું ચપ્પલ પહેરીશ મૈયા, પછી જ હું ચપ્પલ પહેરીશ. કારણ કે હું ગોપાલ છું, ગાયનો પાલન કરવા વાળો છું, તો જ્યાં સુધી ગાય ચપ્પલ ન પહેરે ત્યાં સુધી હું કેવી રીતે ચપ્પલ પહેરું. અનંત કોટી બ્રહ્માંડના નાથે પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણને ચપ્પલ ન પહેર્યા અને ગાયની પાછળ ચપ્પલ પહેર્યા વગર ભગવાન શ્રી કૃષ્ણ ચાલવા માંડ્યા. ગાયની પાછળ પાછળ ભગવાન ચાલે છે. અને તમે જોવો, એ જ સમયે શાસ્ત્રમાં વર્ણન છે તે છે કે ગાયથી ન રહેવાનું. 9 લાખ ગાયે જેવું સાંભળ્યું કે અમારા સ્વામીએ ચપ્પલ પહેરવા માટે ઇનકાર કરી દીધો, 9 લાખ ગાયોના ગળામાં જે બંધન હતા, જે રસ્સીથી ગાયને બાંધીને રાખી હતી, એ ગાયોએ પોતાના બંધન તોડી નાખ્યા. અને બંધન તોડીને 9 લાખ ગાય દોડતી થઈ અને જે રસ્તાથી ભગવાન શ્રી કૃષ્ણને જવાનું હતું એ રસ્તાથી ગાયે પોતાના પગથી મોટા મોટા પથ્થર ઢેફા કાંટા જેટલા પણ હતા પોતાના પગથી ચૂંધી નાખ્યા અને એનો લોટ ભૂકો કરી નાખ્યો. ગાયે એટલું જ વિચાર્યું કે કૃષ્ણ અમારી માટે ચપ્પલ નથી પહેરતા, તો એની માટે અમે એવો રસ્તો બનાવી દેવી જેથી કૃષ્ણને થોડીક પણ ચોટ ન આવે, કષ્ટ ન થાય. અને એ રસ્તામાં ગાયે પોતાનું દૂધ વહાવીને એ રસ્તાને શીતળ અને શાંત કરી દીધું. આ છે ભગવાનની લીલા, આ છે ભગવાનનું પરાક્રમ. ગાયોની રક્ષા કરવા માટે સ્વયં ભગવાન પણ ચપ્પલ નથી પહેરતા. દુર્ભાગ્ય છે આપણું કે આપણે ગાયોની સામે જોતા બી નથી કે કેટલી દુખી છે, કે કેટલું કષ્ટ વેઠી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણની અનેક અનેક લીલાઓ છે. તમે જો જ્યારે ઇન્દ્ર ભગવાનની લીલાને ઓળખી ન શક્યા અને ઇન્દ્રએ સાંવર્તક મેઘ વર્ષાયો બ્રજ વૃંદાવનને, એની વર્ષાથી જ્યારે વહાવી દેવાનો નિશ્ચય કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગાયની રક્ષા કરવા માટે, ગોપની રક્ષા કરવા માટે, ગોપીઓની રક્ષા કરવા માટે અને સ્પેશિયલ ગાયોની રક્ષા કરવા માટે ગિરિરાજ ગોવર્ધન ધારણ કર્યો. ગાયની રક્ષા કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને જો ગોવર્ધન ઉપાડવો પડતો હોય તો ભગવાનને ઉપાડી લે. પોતાની ટચલી આંગળી ઉપર 7 દિવસ 7 રાત સુધી ગોવર્ધન ધારણ કર્યો અને બધા વ્રજવાસીઓની અને ગાયની રક્ષા કરી. અને ઇન્દ્ર જાણી ગયા કે ઓહો, આ કોઈ સાધારણ વ્યક્તિ નહીં, આ તો સાક્ષાત ભગવાન છે. ઇન્દ્રથી બહુ મોટો અપરાધ થઈ ગયો. ભગવાનના પ્રાણ પ્રિય ગોપ સખા અને ગાયોને દુખી કર્યા. ઇન્દ્રે જોયું કે આ કૃષ્ણ મને માફ નહીં કરે, આ કૃષ્ણ મને ક્ષમા નહીં કરે. પણ ઇન્દ્રએ વિચાર્યું, જો કૃષ્ણ પાસે ક્ષમા માંગવી હોય, કૃષ્ણને જો ખુશ કરવા હોય તો ગાયનો સહારો લેવો પડશે. ભાગવતમાં વર્ણન છે, ત્યારે ઇન્દ્ર સુરભિ ગાયને લઈને આવ્યા ગોવિંદ કુંડ. શાંતિ રાખો, પછી વાતું કરજો ની રાતે. હરે કૃષ્ણા કૃષ્ણા ઇન્દ્ર ગાયને લઈને આવ્યા અને જ્યારે ભગવાને ઇન્દ્ર સાથે ગાયને જોઈ, ભગવાન ઇન્દ્રને ક્ષમા ન કરે, કારણ કે ભગવાન ભગવાનને કોઈ દુખી કરે ને તો એને એક વખત ભગવાન માફ કરી દે, પણ ગાય અને ભગવાન એના ભગવાનના ભક્તોને જો કોઈ દુખી કરે તો ભગવાન ક્યારે એને ન છોડે. ઇન્દ્રને ભગવાન શ્રી કૃષ્ણ છોડવાના નહોતા, પણ ઇન્દ્ર ગાયને લઈને આવ્યા. ભગવાને જોયું કે આ ગાયને લઈને આવ્યો છે, ગાયની સેવા કરે છે, માટે ભગવાન શ્રી કૃષ્ણે ઇન્દ્રને ક્ષમા કરી દીધા. આજે પણ વૃંદાવનમાં ગોવર્ધન પરિક્રમા તમે કરો ત્યારે ગોવિંદ કુંડ નામનો એક કુંડ આવે, ત્યાં સુરભિ કુંડ સુરવીકુંડ આવે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને અભિષેક ઇન્દ્રે કર્યો હતો સુરભિ ગાયના દૂધથી અને એ જળથી. તો ગાયને કારણે ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રને ક્ષમા યાચના. અને જો આવો જ અપરાધ બ્રહ્માજીએ તે કર્યો હતો. બ્રહ્માજી બ્રહ્મ વિમોહન લીલા ભાગવતમાં વૃંદાવનમાં જ્યારે બ્રહ્માજી આવ્યા જોયું કે કૃષ્ણ બધાની સાથે ભોજન કરે છે, બીજાનું એઠું ખાય, પોતાનું એઠું ખવરાવે. સામે જો તમે ફોટો જોઈ રહ્યા છો, જોઈ લો એકવાર. બધા ગોપ ગ્વાળ સખાની હારે મધુમંગલ સખા પોતાના ઘરેથી છાશ લઈને આવ્યા હોય અને એક ઘૂંટડો પીવે અને જોઈ બહુ સારી લાગી તો એ એઠી છાશ ભગવાન કૃષ્ણને આપે કે મિત્ર આ તો બહુ સુંદર છાશ છે, પીવો. અને ભગવાન શ્રી કૃષ્ણ એઠી છાશ પીવે. સુદામ સખા બહુ સુંદર આથણું લઈને આવ્યા હોય અને સારું આથણું લાગ્યું હોય તો આથણું કૃષ્ણને એઠું આથણું આપે કે કૃષ્ણ બહુ સુંદર મારી માએ આપ્યું છે, જરા ખાઈને જો. અને કૃષ્ણ જેવો ખાવા જાય તો મોઢામાંથી લઈને પોતે ખાઈ લે. તો આવી બધી લીલા ચાલતી હતી. બ્રહ્માજી જોવા આવ્યા. બ્રહ્માજી જોયું કે આ ભગવાન, ભગવાન કોઈનું એઠું થોડી ન ખાય. ભગવાન કોઈ દિવસ કોઈનું એઠું ન ખાય, આ ભગવાન હોય જ ન શકે. હું એની પરીક્ષા લઈશ. હવે જે પ્રભુ આખી દુનિયાની પરીક્ષા લેતો હોય એની પરીક્ષા બ્રહ્માજી લેવા મળ્યા. અને બ્રહ્માજી સૌ પ્રથમ કૃષ્ણની અને એના ગોપ ગ્વાલ સખાઓની ગાયને ચોરીને વ્યાઈ ગયા. ગાયને ચોરીને વ્યાઈ ગયા. બ્રહ્મલોકમાં બધી ગાયને મૂકીને આવ્યા. નીચે આવીને ભગવાન શ્રી કૃષ્ણ ગાયને ગોતવા ગયા તો બધા ગોપ ગ્વાલ સખાને લઈને વ્યાઈ ગયા. ભગવાને જોયું કે આ હરકત, આ કામ મારા પુત્રનું જ હોઈ શકે, કારણ કે આખિર તો બ્રહ્મા ભગવાન કૃષ્ણનો પુત્ર જ છે. કારણ કે ભગવાન બ્રહ્માજીનો જન્મ ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી થયો. ભગવાનને સર્વજ્ઞ, ભગવાનને બધી ખબર પડી ગઈ કે બ્રહ્માજીની આ લીલા છે, બ્રહ્માજીએ આ કાર્ય કર્યું છે. એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણે જે ગોપ ગ્વાલ સખાને બ્રહ્માજી લઈ ગયા હતા એવા જ ગોપ ગ્વાલ સખાનો પ્રાકટ્ય ભગવાને પોતાના શરીરમાંથી કર્યો અને એવી જ ગાય અને વાછડા ભગવાને પ્રકટ કર્યા. બ્રહ્માજી એના બ્રહ્મલોકમાં એ બધાને મૂકીને આવ્યા ને અહીં આવીને જોયું તો એવા જ વાછડા ને એવા જ સખા નીચે. ત્યારે બ્રહ્માનું મગજ કામ કરતું ચાલુ થયું કે ઓહો હો હો, આ જ ભગવાન છે અને આ જ સર્વ અનંત કોટી બ્રહ્માંડના નાથ છે. અને એ સમયે ચાર મુખવાળા બ્રહ્માજી ભગવાન કૃષ્ણના ચરણોમાં પડી ગયા અને ભગવાનના ચરણોમાં પડીને પ્રાર્થના કરવા મળ્યા. નો મિયતે બ્રવ પુષેતે ઇડંબરાય ગુંજા વસંત પરિપિચ્છસ લસન મુખાય વન્યા સ્ત્રજે કવલ વેત્ર વિશાણ વેણુ લક્ષ્મા શ્રીએ મૃદુ પંકજ પજે પશુ પંગ જાય. બ્રહ્માજીએ 20 શ્લોકમાં પ્રાર્થના કરી પણ ભગવાને બ્રહ્માજીની હામે ન જોયું. તમે જોયો, તમે જો ઇન્દ્રએ તે બ્રહ્મ કૃષ્ણનો અપરાધ કર્યો અને બ્રહ્માજીએ અપરાધ કર્યો. ઇન્દ્રએ ક્ષમા યાચના કરી, બ્રહ્માજીએ કરી પણ બ્રહ્માજીની હામે ન જોયું. ઇન્દ્રને તરત ક્ષમા કરી દીધો. કેમ? કારણ કે ઇન્દ્ર ગાયને સાથે લઈને ગયા હતા. આ સંસારમાં આપણીથી અનેક ભૂલ થાય છે, અનેક પાપો થાય છે, પણ જો આપણે ગાયને સાથે રાખશું, ગાયને દાન કરશું, ગો સેવા કરશું અને ગો સેવાની સાથે સાથે ભક્તિ કરશું તો નિશ્ચિત ભગવાન આપણી ઉપર અનુગ્રહ, આપણી ઉપર કૃપા કરશે અને ભગવાન આપણા દોષ નહીં જોવે. અને નહીં તો ભગવાન આપણને જીવનમાં ક્યારેય ક્ષમા નહીં કરે. અને જો એ નાથ, અનંત કોટી બ્રહ્માંડનો નાથ આપણાથી રૂઠી ગયો તો પછી આ સંસારમાં આપણું કોઈ નહીં રહે. દુઃખના દિવસો આવીને ઊભા રહી જશે આ સંસારમાં પણ અને મર્યા પછી નરક પ્રાપ્ત થશે. તો ગાયની અસીમ મહિમા આપણે જાણી પ્રેક્ટિકલ અને ભગવાન શ્રી કૃષ્ણને પણ લઈને. જો તમે હવે વિચારવા જેવી, હવે બુદ્ધિ લગાડવા જેવી વાત એ છે કે ગાયની આટલી આટલી મહિમા, ગાય આપણને આપવામાં કાંઈ બાકી નથી રાખતી. જે ગાય પાછળ અનંત કોટી બ્રહ્માંડનો નાથ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ ચપ્પલ પેડા વગર ભાગતા હોય એવી ગાયને આપણા દેશમાં કાપી રહ્યા છે લોકો. ઈ ગાયનું ખૂન આપણા દેશ ઉપર પડી રહ્યો છે. અમારી સંસ્થાના આચાર્ય પ્રભુપાદજી કહે છે કે જ્યાં સુધી ગાયનું લોહી આ પૃથ્વી ઉપર પડશે ત્યાં સુધી આ સંસારમાં સુખ અને શાંતિ ક્યારેય નહીં આવે. ગમે એટલા મોટા મોટા યજ્ઞ કરી લો, વિશ્વ શાંતિ યજ્ઞ કરી લો, પણ જ્યાં સુધી ગાયને કાપવાનું તમે બંધ નહીં કરો ત્યાં સુધી સુખ અને શાંતિ નહીં આવે. કારણ કે જે ભગવાન ગાયની સેવા કરતો હોય એ ગાયને જો તમે મારો અને તમે સમજી લો કે તમે સુખી થઈ જશો તો ક્યારેય નહીં થાવ. સંસારમાં જો ગાયની હત્યા, ગાયનું, ગાયને કેટલી બેરહમીથી મારવામાં આવે. સંસારના લોકો એટલા સ્વાર્થી છે કે ગાયનું ચામડું, કોમળ નરમ ચામડું લેવા માટે અમુક લોકો તો નહીં જાણતા હોય કે તેલ અને પાણીને બહુ હાઈ ડિગ્રી ઉપર ગરમ કરવામાં આવે અને એ જ્યારે હીટ કરતા કરતા ફૂલ હીટ થઈ જાય, બહુ ગરમ થઈ જાય, ત્યારે જીવતી ગાયની ચામડી ઉપર ગરમ ગરમ પાણી અને લોહી, પાણી અને તેલ નાખે અને તરત ગાય કાંપી જાય, ધ્રુજાટી લઈ જાય અને ત્યારે જીવતી ગાયનું ચામડું ખેંચી લે. કારણ કે એ લોકોને નરમ ચામડું જોતું હોય. આવી રીતે તો ગાયનું ચામડું કાઢે અને ગાયનો વધ કરે, એનું કત્લ કરે અને અમુક લોકો તો એને ખાય પણ છે. જ્યાં સુધી આ કાર્ય બંધ નહીં થાય, અમુક દુષ્ટ લોકો તો આ વ્યાસપીઠ ઉપર બેઠીને આવી વાત કરતા એ લજ્જા આવે કે કેવી કેવી રીતે ગાયની હત્યા કરે. પહેલાના રાજા મહારાજાઓ ગાયની રક્ષા કરવા માટે પોતાનું જીવન આપી દેતા, પોતાનું શરીર આપી દેતા ગાયની રક્ષા કરવા માટે. સૂર્યવંશમાં એક રાજા થઈ ગયા જેનું નામ હતું દિલીપ. ભગવાન શ્રી રામચંદ્રના પૂર્વજ ભગવાન શ્રી રામચંદ્રના પિતા દશરથ, દશરથના રઘુ અને એની જ પરંપરામાં મહારાજ દિલીપ થઈ ગયા. રાજા દિલીપના જીવનમાં કથા છે કે એક રાજા દિલીપના જીવનનો લાંબો સમય વીતી ગયો પણ એને એક સંતાન ન થઈ. ત્યારે એને કહેવામાં આવ્યું કે તમે તમારા ગુરુની સેવા કરો તો તમને સંતાનની પ્રાપ્તિ થાય. ગુરુની સેવા કરવા માટે ગુરુની ઝૂંપડીમાં ગયા ત્યારે ગુરુએ કીધું કે મારા ઝૂંપડીમાં જે ગાય છે એની સેવા તું કરજે. તો રાજા દિલીપ, રાજા આ વિશ્વના ચક્રવર્તી સમ્રાટ, આ દુનિયાના રાજા, એક ગાયની સેવા ગુરુજીની ઝૂંપડીએ બેઠા બેઠા ગાયની સેવા કરતા હતા. રોજ સવારે ગાયને લઈ જાય, એને ખવરાવે, પીવરાવે અને પછી સાંજે પાછી લાવે. એક સમયની વાત, રાજા દિલીપ ગાયને ચરાવવા માટે જંગલમાં લઈ ગયા. ગાય ચરતી હતી અને રાજા દિલીપ એક બહુ સુંદર બગીચો જોઈ ગયા અને બગીચા જોવામાં એમાં વ્યસ્ત થઈ ગયા અને ગાય ચરતા ચરતા બહુ દૂર વહી ગઈ. અને એ જ સમયે બહુ મોટો સિંહ આવ્યો અને ગાય ઉપર જોરથી તરાપ મારી અને તરાપ મારીને ગાયની ઉપર બેસી ગયો. જેવો ગાય પર બેઠો તો ગાયે આર્તનાદ, ગાય દુખી થઈને ગાયે જોરથી અવાજ કર્યો અને રાજા દિલીપ સાંભળી ગયા અને એનું ધ્યાન ગાયની બાજુ ગયું. અરે બાપ રે બાપ, ગાય કંઈક મુશ્કેલીમાં પડી લાગે છે. જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં રાજા દિલીપ ગયા અને જઈને જોયું કે એક વાઘ ગાયની ઉપર તરાપ મારીને બેઠો છે, હમણે ખાઈ જશે. એ જ સમયે રાજા દિલીપે ધનુષ અને બાણ ચડાવ્યું અને જેવું એ સિંહને મારવા જાય, એ સિંહે કીધું કે સાવધાન, હું કોઈ સાધારણ સિંહ નથી, તું જો મારી ઉપર બાણ ચલાવીશ તો એ બાણથી તું સ્વયં મરી જઈશ. હું તો ગાયને મારી નાખીશ અને તું મરી જઈશ. ત્યારે રાજા દિલીપે કીધું કે તમે ગમે એમ કરીને એ ગાયને છોડી દો, બસ મારી એ જ એક ઈચ્છા છે. સિંહે કીધું કે મારો આહાર છે આ ગાય, હું આને ક્યારેય નહીં છોડું. રાજા દિલીપે કીધું તમારે ખાવું જ છે ને, તમને ભૂખ લાગી છે, તમારે જે જોતું હોય માંગી લો, પણ ગાયને છોડી દો. ગાયને હું નહીં, હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી ગાયને નહીં મરવા દઉં. ત્યારે સિંહે કીધું કે ઠીક છે, તો તમારું શરીર આપી દો. રાજા દિલીપે હસતા હસતા કીધું કે મારું શરીર હું કુરબાન કરી દઉં પણ તમે એ ગાયને છોડી દો. ગાયને છોડી અને રાજા દિલીપ બેસી ગયા અને કીધું કે તમે મને ખાઈ જાઓ. આજે આ છે આપણા દેશના રાજા મહારાજાઓ. અને એવા રાજાના રાજ્યમાં પ્રજા સુખી હોય. આજના રાજાઓની પ્રજા સુખી ન હોય, કારણ કે આજની રાજા તો ગાયને કાપવા માટે કતલખાનાઓને લાયસન્સ આપે છે. તમે જો એક વસ્તુ, તમે સાધારણ વસ્તુ સાંભળો, હું તમને પ્રેક્ટિકલ વાત કરું કે અમુક મહિના પહેલા આપણા બોલિવૂડના અભિનેતા સલમાન ખાનને 4 વર્ષની સજા સંભળાવી હતી. શું કરવા? કારણ કે રાજસ્થાનમાં એક શૂટિંગ ચાલતું હતું અને એ શૂટિંગમાં એણે એક હરણને માર્યો જો મારી હરણ હારે કોઈ દુશ્મની નથી, જીવ હિંસા જ એક પાપ છે, પણ હું તમને એક વસ્તુ લોજિક સમજાવું. એ સલમાન ખાને એક હરણને માર્યો, જે હરણ કોઈ કામનો નથી, નો દૂધ આપે કે કાંઈ વસ્તુ ન આપે, પણ એ જંગલી હરણને મારવાથી એટલો મોટો વિવાદ થયો અને સરકારે એને 4 વર્ષની જેલમાં સજા આપી. અને એ જ સરકાર ગાયને મારવા માટે લાયસન્સ આપે કે કતલખાના ખોલો અને 1000 ગાયને મારો. વાસ્તવમાં કેવા વાળાએ ખોટું નથી કીધું, આ કાનૂન અંધા કાનૂન, આ આંધળો કાનૂન છે. આ સંસારની ગવર્નમેન્ટ આંધળી છે, કાંઈ જોઈ નથી રહી. આ સંસારના રાજા અને ગવર્મેન્ટ જ તે હુઈ રહી છે, અંધકારમાં છે, પાપમાં છે. જ્યાં સુધી ગવર્મેન્ટ આ સ્થાનમાં હશે ત્યાં સુધી આ સંસારમાં ક્રાંતિ નહીં આવે. અને એની માટે આ સંસારની પ્રજાને જાગવું પડશે, આપણે જાગૃતિ લાવવી પડશે, અને આપણે જ આ સંસારમાં ગાયને કાપવાની બંધ કરવી પડશે. નહીં તો આ સંસારમાં, આ સંસારની દુર્ગતિ બહુ જ. પ્રભુપાદજીએ કીધું છે કે જો આ ગાય કાપવાનું બંધ ન કરવામાં આવે તો વિશ્વ યુદ્ધ થવામાં બહુ દૂર નથી, અને આ સંસાર પ્રલયની આગમાં બળી જશે. તો આપણા લોકોનું કર્તવ્ય બને છે કે ગાયને ઉપર દયા કરવી, ગાયને કત્લ થવાથી, ગાયને મારવાથી એને બચાવવી. તમે જો ભાગવતના પ્રથમ સ્કંદમાં વર્ણન છે કે ધર્મના 4 ચરણ છે, ધર્મના 4 પગ છે, 4 પગ ઉપર ધર્મ ઉભો છે. દાન, તપસ્યા, પવિત્રતા અને દયા. અને આજના કળિયુગમાં આ ધર્મના ચરણ કપાઈ રહ્યા છે. અને સંસારના લોકો એટલા મૂર્ખ લોકો, એટલા દુર્ભાગ્યશાળી લોકો છે, પોતાની જાતને બહુ મોટા ધાર્મિક માને. અમે અલ્લાહને પૂજ્યું, અમે આને પૂજ્યું, અમે ધાર્મિક, પણ મૂર્ખ લોકો એ નથી જાણતા કે ધર્મના 4 ચરણ છે, તપસ્યા, પવિત્રતા, દાન અને દયા. જો દયા નામનો છાંટો ન હોય ને, એને ધર્મ ન કહેવાય, એને તો પાપ, એને દુર્ગતિ કહેવાય. અને પોતાના ધર્મમાં ગાયને મારવી એ ધાર્મિક કાર્ય ગણે. અને વિશ્વના 80% લોકો એવા ધર્મમાં છે. તમે જો હિન્દુ કેટલા વિશ્વમાં, 2% હિન્દુ નથી, અને હિન્દુમાં એ તે 50% તો ગાય ને માંસ ખાવા વાળા. 1%, 0.5% માંડ કૃષ્ણ ભક્ત ગો ગાયના ભક્ત હોય તો. દયાની બહુ આવશ્યક, જો દયા નહીં હોય તો ધર્મનું પાલન નહીં કરી શકે. હું તો અહીંયા સુધી કહું છું, જો જીવનમાં દયા નથી તો ભજન ભક્તિ ભગવાનનું નામ લેવાથી કોઈ ફાયદો નથી. કારણ કે જીવે દયા અને વૈષ્ણવ સેવન, ચૈતન્ય મહાપ્રભુ કીધું છે કે ઈહા છાડી નહીં ધર્મ સનાતન. હે સનાતન, આ દયા અને વૈષ્ણવની સેવાની અલવા કોઈ ધર્મ ધર્મ નથી. સંસારના લોકો નિર્દય બની રહ્યા છે, ગાયને કાપી રહ્યા છે, કતલખાના ખુલી રહ્યા છે. એને આપણે બંધ કરવા માટે યોજના કરવી જોઈએ, એની માટે આપણે જ જાગૃતિ લાવવાની આવશ્યકતા છે. નહીં તો જો આપણે જાણીએ છીએ કે ગાય આપણી માતા છે, પૂજનીય છે, આ જાણવા છતાં પણ જો આ ગાયને કપાવવામાં બંધ કરવામાં ન આવે તોય આપણે પાપીની કોટીમાં ઊભા રહેશું. કારણ કે પ્રકૃતિનો નિયમ ભગવાન કોઈને છોડતા નથી, આ પ્રકૃતિ કોઈને છોડશે નહીં. હું તમને એક નાની એવી કથા સંભળાવીને આ પ્રવચનનો અંત કરું. કળિયુગની જ એક ઘટના છે. બહુ વર્ષ પહેલા સદન નામનો એક મુસલમાન હતો, મુસલમાન પરિવારમાં એનો જન્મ થયો હતો. જન્મથી મુસલમાન એટલે જન્મથી. હવે મુસલમાનમાં તમે જુઓ કે જ્યારે નાનો એવો બાળક હોય ને, એ બાળકને ગાય અને બકરા કાપતા શીખવાડે. એક આપણે ઘઉંનો લોટ આવે, એ ઘઉંના લોટથી ગાયનો આકાર બનાવે અને પછી છોકરાઓને શીખવાડે કે આને આવી રીતના કપાય. હવે જે ધર્મમાં, જે પરંપરામાં બાળકોને જ આ શીખવાડવામાં આવતું હોય, એ તો મોટા થઈને હું ન કરે, પછી તો માણસોના ડોકા કાપે જ. મુસલમાન પરિવારમાં સદનનો જન્મ, અને જન્મતાની સાથે જ પાપ તો નહોતો કરતો, પણ એના પિતા અને એના બંધુઓ બકરાને કાપીને એને આપતા ને કહેતા કે તમે આને વેચજો. એનો ધંધો શું હતો? બકરાનું માંસ વેચવાનો એનો ધંધો. કાપતો નહોતો પણ વેચતો હતો. અને જેટલા પણ લોકો આવે તો એને વજન કરીને આપતો. પણ એના જીવનમાં આશ્રયની વાત શું હતી કે એની પાસે કોણ જાણે કેમ કરીને શાલિગ્રામ શિલા આવી ગઈ. અને એવી અદ્ભુત શાલિગ્રામ શિલા, અને એને શાલિગ્રામ શિલા ઉપર એટલો વિશ્વાસ, એટલો વિશ્વાસ કે કોઈ 5 કિલો બકરાનું માંસ લેવા આવતા તો સદન કસાઈ એમ કહેતો કે હે શાલિગ્રામજી 5 કિલો ના થઈ જાવ તો શાલિગ્રામ 5 કિલો ના થઈ જતા અને માંસ વેચી તોલીને આપી દેતા. કોઈ એમ કેતા 2 કિલો માંસ જોતું છે તો કેતા શાલિગ્રામજી 2 કિલો ના થઈ જાવ તો એ 2 કિલો ના થઈ જતા. અદભુત આશ્ચર્યની વાત, કારણ કે શ્રદ્ધા હતી શાલિગ્રામ. ભલે જાણતા નહોતા કે શાલિગ્રામ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે, ગણકી નદીમાંથી પ્રાપ્ત થાય, પણ બસ શ્રદ્ધા હતી. તો ઘણા દિવસ આવું થયું. એક દિવસ 4-5 બ્રાહ્મણો એની દુકાનેથી નીકળ્યા, મોઢું બંધ કરી ગયા કારણ કે માંસની વાસ આવતી હોય. પણ દૂરથી જોઈ ગયા શાલિગ્રામ શિલા આની પાસે છે અને જોયું કે આ શાલિગ્રામ શિલાનો ખોટી જગ્યાએ ઉપયોગ કરી રહ્યો છે. તો બ્રાહ્મણોએ કીધું કે આ તો સાક્ષાત ભગવાનનું રૂપ છે, આ શાલિગ્રામ શિલા તમે માંસ તોલવામાં ન રાખો, અમને આપી દો. કીધું કે આને તો મંદિરમાં રખાય, આની પૂજા હોય, આની સેવા કરવાની હોય. ત્યારે સદન કસાઈને આંખમાંથી આંસુ આવી ગયા. અરે બાપ રે બાપ, આ ભગવાન છે? મને અત્યાર સુધી ખબર નહોતી અને મેં તો બહુ પાપ કર્યા, મેં તો ભગવાનને માંસની સાથે વજન કર્યું. તમે જો આની સેવા પૂજા કરતા હોય તો તમે લઈ જાઓ આને. બ્રાહ્મણનો એ શાલિગ્રામને લઈને પોતાના ઘરે આવ્યા. પોતાના ઘરે આવીને બ્રાહ્મણોએ કીધું કે સવારમાં શાલિગ્રામને સ્નાન કરાવીને પછી આપણે એને મંદિરમાં મૂકશું, પૂજા કરશું. પણ શાલિગ્રામજીએ હવાર ન પડવા દીધી. બ્રાહ્મણો સૂતા, રાતે 2 વાગે ભગવાન શાલિગ્રામ બ્રાહ્મણોના સપનામાં આવ્યા અને સપનામાં આવીને કીધું કે તમે જ્યાંથી મને લાવ્યા છો એની પાસે મૂકી આવો. કારણ કે જે સદનની શ્રદ્ધા મારી મારામાં છે એટલી શ્રદ્ધા હે બ્રાહ્મણ, તમે બ્રાહ્મણ હોવા છતાંય તમારી શ્રદ્ધા મારામાં નથી, એટલી શ્રદ્ધા એ સદન કસાઈમાં છે. તમે અત્યારે જ એની પાસે મને મૂકી આવો, નકર હવારમાં 5માંથી એકે જીવતા નહીં રહ્યો. ભગવાને કીધું. 5 બ્રાહ્મણ સદન કસાઈની પાસે આવ્યા અને કીધું કે રાતે આવી આવી ઘટના બની, સાક્ષાત ભગવાન આવ્યા અને કીધું કે અમને સદન કસાઈ પાસે મૂકી આવો. સદન કસાઈ તો આશ્ચર્યચકિત થઈ ગયા. અરે બાપ રે બાપ. સદન કસાઈ કીધું કે આ તો ભગવાનની લીલા છે. તરત સદન કસાઈને વૈરાગ્ય થયો અને તરત એના ઘરેથી, એના કામ ધંધેથી નીકળીને સદન કસાઈ કીધું કે હવે તો આ દેહ ભગવાનના ધામમાં જઈને જ છૂટશે. સદન કસાઈ કીધું કે હવે હું જગન્નાથપુરી જઈશ, પુરીમાં જઈશ અને જગન્નાથપુરી જઈને હું ભગવાનના દર્શન કરીશ. સદન કસાઈ નીકળી ગયા ઘરેથી, ઘરેથી નીકળી ગયા અને જગન્નાથપુરી જવા માટે નીકળ્યા. હવે અત્યારે તો જવું હોય તો અમુક લોકો પ્લેનમાં બેઠીને વહે જાય 5 કલાકમાં જગન્નાથપુરી, અમુક લોકો ટ્રેનમાં જાય તો 1.5 દિવસમાં જગન્નાથપુરી પહોંચે, અમુક લોકો બસમાં જાય, અમુક ગાડીમાં જાય. પણ પહેલાં આવું કાંઈ નહોતું, પહેલાં તો ચાલીને જવું પડતું હતું અને જે ધની હોતા હતા એ ઘોડા ઉપર જતા. સદન કસાઈ ચાલતો ચાલતો જગન્નાથપુરી જાય અને ગામના ગામ રસ્તામાં આવતા જોઈએ. અને એક દિવસ રાતનો સમય અને સદન કસાઈને કંઈક આશરો ગોતતા હતા. આશરો ગોતતા ગોતતા એક વ્યક્તિના ઘરે આવ્યા અને ઘરે આવીને દરવાજો ખખડાયો તો એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો. દરવાજા ખોલતાની સાથે સદન કસાઈએ કીધું કે જો હું જગન્નાથપુરી જઈ રહ્યો છું અને જગન્નાથપુરીમાં મારે ભગવાનના દર્શન કરવા છે, પણ રાતનો સમય છે, અહીંયા બહાર બહુ વરસાદ આવે છે, એટલા માટે એક રાત માટે તમે મને ઉતારો આપો, કાલે સવારે હું પાછો આવ્યો જઈશ. સ્ત્રીએ જોયું તો કીધું કે ઠીક છે, વાંધો નહીં, તમે અંદર આવી જાઓ. સ્ત્રીએ સદન કસાઈને કીધું કે તમે બહારની રૂમમાં સૂઈ જાઓ અને કાલે સવારે તમે આવી જાજો. સ્ત્રી એની રૂમમાં એના પતિ પાસે વહી ગઈ. સદન કસાઈ બહાર સૂતા હતા. જો કર્મનો સિદ્ધાંત, પ્રકૃતિનો સિદ્ધાંત કેટલો સૂક્ષ્મ છે. હવે સદન કસાઈ સૂઈ ગયા અને ઓલી સ્ત્રી રાતે 2:30 વાગે એની રૂમમાંથી બહાર આવી. અને બહાર આવીને સદન કસાઈને કીધું કે જો મારી ઈચ્છા છે કે તમે મારી સાથે સંભોગ કરો, તમે મારી સાથે સંગ કરો. સત્ય ઘટના છે આ, શાસ્ત્ર નહીં. સદન કસાઈ તો ભગવાનના ભક્ત થઈ જ ગયા હતા. એને કીધું કે તમે તો મારી માં અને બહેનની સમાન છો, તમે કેમ આવી વાત કરો છો? સ્ત્રીએ કીધું કે નહીં, તમે મારી સાથે સંગ કરો. સદન કસાઈ કીધું કે નહીં, આ તો બનશે જ નહીં, હું આ ઘરેથી વયો જઈશ. સ્ત્રીને લાગ્યું કે આ મારા પતિથી બીતો લાગે છે. સ્ત્રી તરત એના ઘરે એક તલવાર ટીંગાડતી હતી, તલવાર લીધી અને તલવાર લઈને અંદરની રૂમમાં ગઈને એના પતિનું ડોકું કાપીને બહાર આવી. તમે મારા પતિથી બીતા હતા ને, મારા પતિને મેં મારી નાખ્યો છે, હવે તમે મારી સાથે સંગ કરો. આ કામનો વેગ બહુ પ્રબળ હોય છે. ગીતામાં ભગવાન કહે છે કે કામાતુ રાણમ ન ભય ન લજ્જા. જ્યારે કામનો પ્રભાવ કોઈના દિમાગ ઉપર આવે ત્યારે એને કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો અને કોઈ પણ પ્રકારની લજ્જા જેવી ચીજ નથી રહેતી. આ કામ આંધીની સમાન આવે ને તુફાનની જેમ વ્યક્તિની આચરણને, વ્યક્તિની બુદ્ધિને ઉડાડી દે. પોતાના પતિનું ડોકું કાપી નાખ્યું અને કીધું કે મારી સાથે સંગ કરો. સદન કસાઈએ કીધું કે તારી જેવી સ્ત્રીની પાસે ઊભું ન રહેવાય, હું તો આ ઘરેથી વયો જાઉં છું. જ્યારે એ સદન કસાઈએ ઘરેથી જવાની તૈયારી કરી, હવે સ્ત્રીના હાથમાં તો છેલ્લું અસ્ત્ર તો હોય જ છે, જોર જોરથી રોવા માંડી અને પોતાના કપડાં પોતાની હાથે જ ફાડી નાખ્યા. આખું ગામ ભેગું થયું, પંચ ભેગું થયું, કીધું હું થયું. ત્યારે સ્ત્રીએ કીધું કે આ વ્યક્તિ જબરદસ્તી અમારા ઘરે આવ્યો અને મારી ઇજ્જત ઉપર હાથ નાખતો હતો. મારા પતિએ જ્યારે મારું રક્ષણ કર્યું ત્યારે આણે મારા પતિનું ડોકું કાપી નાખ્યું. આજે પણ, આજની સરકાર પણ સ્ત્રી બાજુ વધારે નમે. તો ગામના લોકો સ્ત્રીની વાતમાં આવી ગયા અને સદન કસાઈ તો ભક્ત, એ તો જાણી ગયો કે મારા કર્મની કઠણાઈ. એને કાંઈ ન કીધું, જે કરવું એ કરવા દે, ભગવાનની જેવી લીલા. ગામનું પંચ ભેગું થયું અને ભેગું થઈને નિર્ણય લીધો, હવે આનું સદન કસાઈનું શું કરવું, એને કઈ સજા દેવી. ત્યારે ગામના પંચે નિર્ણય દીધો કે આ સદન કસાઈએ એના આ બે હાથેથી પાપ કર્યું છે, આ બે હાથેથી ઓલા પતિનું ડોકું કાપ્યું છે, એટલે એક કામ કરો, આ સદન કસાઈના બે હાથ કાપી નાખો. અને સદન કસાઈના ગામના લોકોએ ભેગા થઈને સદન કસાઈના બે હાથ કાપી નાખ્યા. પણ સદન કસાઈની ભક્તિ તો વધતી ગઈ, ઓછી ન થઈ. સદન કસાઈએ વિચાર્યું કે મારા કર્મમાં લખ્યું હશે. અને એ ગામ બે હાથ છતાંય તે એમનો વિચાર્યું કે હાલો હવે હાલો ઘરે વયા જાવી. આપણે વૃંદાવન જવા નીકળ્યા હોય, રસ્તામાં કંઈક દુર્ઘટના થઈ હોય તો પાછા ઘરે આવી જઈએ, પણ સદન કસાઈ નહીં, ચલો જગન્નાથપુરી તો જવું જ છે. સદન કસાઈ જગન્નાથપુરી જવા માટે નીકળ્યા. નીકળતા નીકળતા જેવા જગન્નાથપુરીની બોર્ડરમાં પહોંચ્યા, અહીંયા જગન્નાથજીએ એના પંડાઓને આદેશ દીધો કે એ પંડાઓ શું કરો છો તમે, મારો એક મહાન ભક્ત આ જગન્નાથપુરીની બોર્ડરમાં આવી ગયો છે, જાઓ પાલખી લઈને એને લઈને આવો અહીંયા, તમારું બધું કામ પડતું મૂકો અને પાલખીમાં બેસાડીને એને અહીંયા લાવો. કીધું પ્રભુ તમારા તો હજારો ભક્તો અહીંયા આવે છે, અમે એને ઓળખશું કેવી રીતે? ત્યારે ભગવાન જગન્નાથજીએ કીધું કે એના બે હાથ કપાઈ ગયેલા હશે, જાઓ એવા ભક્તને પાલખીમાં બેસાડીને અહીંયા લાવો. પંડાઓ ગયા અને સદન કસાઈને પાલખીમાં બેસાડીને જગન્નાથજીની સામે ઉભા રાખ્યા. સદન કસાઈ તો હસતા હતા ભગવાનની લીલાને જોઈને, ઓલા પણ મને માર ખવરાયો અને આયા મને પાલખીમાં બેઠાડ્યો. ભગવાનની લીલા તો અદ્ભુત છે. ક્યારે કોને કરોડપતિ બનાવે, ક્યારે કોને રોડપતિ બનાવે, ક્યારે સંસારની પ્રશંસા સંભળાવે તો ક્યારે સંસારની ગાળું ઈર્ષા સંભળાવે. અઘટ ઘટના પઠિયેસી ભગવાનની શક્તિ. જગન્નાથપુરીની સામે સદન કસાઈ વગર હાથે ઊભા છે અને બધા લોકો જગન્નાથજીની આરતી કરે અને આરતીના અંતે જ્યારે બધા લોકો હરિ બોલ કરવા જાય અને બે હાથ ઉપર કરે, સદન કસાઈની મનમાં એવી ભાવના થઈ કે હું હાથ ઉપર કરું. જેવા સદન કસાઈના મનમાં ભાવના થઈ કે હાથ ઉપર કરીને હરિ બોલ કરું, તો સદન કસાઈના બે હાથ પાછા આવી ગયા. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે. બે હાથ સદન કસાઈએ જોયું કે અદભુત ચમત્કાર ભગવાનનો. સદન કસાઈએ ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ પ્રભુ તમારી લીલા અપરંપાર, પણ મને કઈ સમજમાં ન આવ્યું આ કર્યું હું તમે. પ્રભુ સૌથી મારો એક પહેલો પ્રશ્ન એ છે, જો જગન્નાથજીની સામે ઉભા રહીને સદન કસાઈ પ્રશ્ન પૂછે છે, મારો એક પ્રશ્ન છે, પ્રશ્ન એ છે કે તમારે મને હાથ દેવા હતા તો ઓલા પણ કપાયવા કેમ? તમારે જો મને હાથ દેવા હતા તો સામે કેમ કપાયવા? અને પાલખીમાં ઓલા પણ માર ખવડાવ્યો ને અહીંયા પાલખીમાં બેસાડીને લાવ્યા. ત્યારે ભગવાને સદન કસાઈને કીધું કે સદન, જો હવે કર્મનો સિદ્ધાંત કેવો સૂક્ષ્મ છે, કર્મનો સિદ્ધાંત કેટલો સૂક્ષ્મ હું તને બતાવું. સદન, આગલા જન્મમાં તું બ્રાહ્મણ હતો અને એક ઝાડની નીચે બેઠીને ભગવાનના નામનું જપ કરતો હતો. એ જ સમયે એક કસાઈ ગાયને મારવા માટે ગાયનો પીછો કરતો હતો. તો એ ગાય બિચારી દોડતી દોડતી પોતાનો બચાવ કરવા માટે તારી આંખની સામેથી પસાર થઈ અને એક શેરીમાં વહી ગઈ. તો પાછળ ઓલો કસાઈ ગોતા, એ ગાયને ગોતા ગોતા આવ્યો અને તારી પાસે આવીને કસાઈ તને પૂછ્યું કે તમે ગાયને ક્યાંય જાતી જોઈ? જો કર્મનો સિદ્ધાંત, બ્રાહ્મણ, ભગવાનનો ભક્ત, બ્રાહ્મણ, અને પૂછ્યું કે તમે ગાયને જાતી જોઈ? ત્યારે સદન કસાઈ તો ભગવાનનું નામ લેતો હતો પણ એને ઈશારો કર્યો, ઓલી ગલીમાં ગઈ ઈશારો. ભગવાને કીધું કે તું ભલે મોટો ભગત, ભલે મોટો બ્રાહ્મણ, પણ તે ખાલી ગાય ઓલી દિશામાં ગઈ, ઈશારો કર્યો, એ આંગળી દેખાડી, આંગળી દેખાડવાના કારણે તારા બે હાથ કપાઈ ગયા. જો ગાયે કીધું, આંગળી દેખાડવાને કારણે તારા બે હાથ કપાઈ ગયા. હવે જો ખાલી ગાયને મારવા માટે કોઈ આંગળી દેખાડે અને બે હાથ કપાઈ જતા હોય અને ઈ જો ગાયને કાપે તો એનું શું થશે? હજી ભગવાને, હજી સદને પૂછ્યું તો ઓલી પત્ની એના પતિને માર્યો અને મારી ઉપર બધો ઇલ્ઝામ, આ બધું શું હતું? ત્યારે ઈ ભગવાને કીધું કે ઈ જે ગાય હતી ને, ઈ બીજા જન્મમાં ઈ પત્ની, ઈ સ્ત્રી થઈ, અને ઓલો જો કસાઈ હતો ને, ઈ જ એનો પતિ થયો. અને જેવી રીતે ઈ કસાઈએ ગાયને મારી, એવી જ રીતે બીજા જન્મમાં ઈ સ્ત્રીએ એના પતિનું ડોકું કાપ્યું. આ છે કર્મનો સિદ્ધાંત. કોઈ પ્રકૃતિ કોઈને નથી છોડતી, સૂક્ષ્મથી સૂક્ષ્મ સિદ્ધાંત પ્રકૃતિ જોવે છે, ભગવાન જોવે છે. માટે ગાયનું રક્ષણ કરવું એ તો આપણો ધર્મ છે જ, ગાયની હત્યા ન કરવી એ તો ભારતમાં બોલવાની વસ્તુ જ નથી. ભારત જેવા દેશમાં જન્મ લઈને એ બોલવાની જરૂર નથી કે ગાયની હત્યા નહીં કરતા, કારણ કે એ આપણા ખૂનમાં જ નથી. છતાંય કેવું પડે એ દુર્ભાગ્યની વાત છે, પણ એ જાણવાની વાત છે, એ જીવનમાં ઉતારવાની વાત છે કે ગાયને આપણે કપાતા બચાવવી જોઈએ. અને ગાયને જો કપાતા બચાવવી હોય તો આપણે બધાએ જાગૃતિ લાવવી પડશે. આપણે બધાને જાગૃત થવાની આવશ્યકતા છે અને આપણે બધાને ગાયના દૂધ, ગાયના ઘીની, ગાયથી જેટલી પશુ, જેટલી પણ વસ્તુ મળે છે એ બધી વસ્તુનું સેવન કરવું જોશે. જો તમે એટલો વિચાર કરો, ગાયને આ લોકો કેમ કાપે છે? ગાયની હત્યા એટલા માટે કરવામાં આવે છે કારણ કે આજના દિવસમાં, આજના સમયમાં ગાયની કોઈ વેલ્યુ નથી, ગાયની કોઈ ઉપયોગીતા નથી. જો ગાયની ડિમાન્ડ વધે તો ગાયની હત્યા ઓછી થાય. અને ગાયની ડિમાન્ડ ક્યારે વધે? જ્યારે આપણે ગાયની વસ્તુ ઇસ્તેમાલ કરશું. આજે કોઈ ગાયનું દૂધ પીતા નથી, કોઈ ગાયનું ઘી ખાતા નથી, કોઈ ગાયમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુનું સેવન નથી કરતા, માટે કોઈ ગાયની વેલ્યુ નથી. પણ જો આપણે જાગૃત થશું, આપણે ગાયથી મળેલી વસ્તુ પ્રાપ્ત કરશું અને એની જીવનમાં ઉપયોગ કરશું તો ગાયની ઉપયોગીતા વધશે અને ગાયની હત્યા થતી બંધ થશે. આજે આ ભારત વર્ષમાં 25,000 ગૌશાળા નિષ્કામ ભાવે ચાલી રહી છે, તો આપણા બધાનું કર્તવ્ય છે કે આ ગૌશાળામાં આપણે યોગ્ય રીતે દાન દેવું જોઈએ. જે જે લોકો ગૌશાળા ચલાવે છે એને હેલ્પ કરવી જોઈએ. અને સૌથી અંતિમ શબ્દમાં, એક વાક્યમાં જો તમને આ પ્રવચનનો સાર કહી દઉં, એક વાક્યમાં આ પ્રવચન, આ ગાયને મરતા કે ગાયની હત્યા થતા બચાવવા માટે એક વાક્યમાં તમને વસ્તુ કહી દઉં તો એ છે કે આપણે સૌ કોઈએ ગાયનું દૂધ પીવાનું પ્રારંભ કરવું પડશે. ગાયનું દૂધ જે નથી પીતા એ કસાઈ છે, કારણ કે ગાયનું દૂધ નથી પીતા માટે ગૌ હત્યા વધી રહી છે. તો સૌ લોકો ગાયનું દૂધ પીવે, ગાયનું ઘી ખાય, ગાયથી ઉત્પાદિત બધી વસ્તુનું સેવન કરે, જેથી આપણા જીવનની ભક્તિ વધે, ગાયની હત્યા ઓછી થાય અને ગૌ સેવા આપણે કરી શકીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે
રામ રામ રામ.
આપ સૌનો ધન્યવાદ કે બે કલાક સુધી તમે એક જગ્યાએ બેસીને ધૈર્યથી કથા સાંભળી. હરે કૃષ્ણ.